सदानन्दाम्भोधि स्मितरुचिरपुरेन्दुवदन प्रफुल्लाम्भो जन्म सदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण भाव संभव भीति भेदनम् सुख संपत् करुणा निकेतनम् व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा चिदाकाशमा विहरनारा अलौकिक मारा हे नाथ करुणा करी हाथ जाली हरिवर ल्यो मुने बा जी आनंद तुम्हारो आप जो मारा प्यारा पुरुषोत्तम आपनी सामर्थ्य ने मोटाई मां अमने शू पड़े रे गम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः बोलो श्री स्वामी नारायण
भगवान की जय
श्री हरि कृष्ण
महाराज की जय
वाला भक्तों परात्पर पूर्ण ब्रह्म परमात्मा भगवान स्वामी नारायण की असीम कृपा थी कारलीबाग स्वामीनारायण मंदिर ने आंगणे अपने बधा घनश्याम महाराज ने लाड लड़ावीए छे એમાં આ રૂડો અષાઢી માસ શ્રાવણ માસ આવશે હયાના હાર હરિવરને અતિ હેતથી હિંડોળે હિંચકાવવા એ તો કેટલી આપણા માટે મહાભાગ્યની વાત છે. તમે બધા ભાઈઓ બાઈઓ બાળકો યુવકો રાત દિવસ જોયા વગર હિંડોળામાં જેને જે મળે તે સેવા કરીને ભગવાનને રાજી કરો છો એ જોઈને મારી છાતી ગજ ગજ ફૂલે છે. એમાંય કોઈ રસોઈમાં કોઈ શણગારમાં કોઈ બીજી સેવામાં તો કોઈ બીજીમાં બધા ખરેખર તન મન ધનથી ભગવાનને રાજી કરવા સંતોને રાજી કરવા જિંદગીના બધા શ્વાસો સફળ કરો છો. આ જ કરવાનું હોય બરાબર વ્યવસ્થિત થઈ રહ્યું છે. જો આવી રીતે ભગવાનને રાજી કર્યા કરશું તો અનંત બ્રહ્માંડનો માલિક પૂર્ણ પુરુષોત્તમ સર્વાત્મા ભગવાન શ્રીહરિ આપણને બહુ ઊંચા લઈ જશે, બહુ મહાન કરશે, બહુ સુખિયા કરશે. કેમ જે બધું એના હાથમાં છે. કાળકર્મ ને માયા કાંઈ કરી શકે એમ નથી, બધું એના હાથમાં છે. તમારા બધાની ભાવના, લાગણી અને પ્રેમ અપાર છે. ભગવાન શ્રીહરિમાં સ્નેહ હોય તો જ આ થાય, બાકી શક્ય નથી. આજે કરિયાણાવાળા મીણબાનું આખ્યાન આપણે પ્રારંભ કરવું છે. લગભગ ચારેક સભા સુધી ચાલશે. ભગવાન શ્રીહરિ જ્યારે આ બ્રહ્માંડમાં આવ્યા અને એમને મળવા માટે, એ સહજાનંદ સાગરમાં ભળવા માટે કંઈક ગંગા ગાંડીઓ થઈ હતી, એમાંની આ એક ગંગાને ખળલળ અહીં વહેવડાવું છું, એના આચમન કરીને આપણે પણ પાવન થઈ જઈશું. ઘણું બધું આ ભક્ત ચરિત્રોમાંથી ભક્તને શીખવા મળે છે, કંઈક ને કંઈક એમાંથી આપણે પામીએ છીએ. એટલા માટે આ આખ્યાનોનું ઇતિહાસપૂર્ણ સંશોધન કરાવી, ઇતિહાસની દ્રષ્ટિએ, સાંપ્રદાયિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ આનો વ્યવસ્થિત સમાજને ઉપયોગ થાય એ ઢંગથી દોહા ચોપાઈ આદિકથી સજાવીને સમાજ સમક્ષ મૂકીએ છીએ. મનમાં એક આશા છે કે આનાથી ભક્ત સમાજને ઘણો બધો લાભ થાય. ભગવાનને પ્રસન્ન કેમ કરવા, ભગવાનને પામવું કેમ, ભગવાનને સંતને સેવવા કેમ, ભગવાનને સંતને રાજી કરવા કેમ, અંદરની મલિનતાને કુરીતને હટાવવી કેમ, બીજાને ભગવાન સમજાવવા કેમ, સત્સંગ કરાવવો કેમ, સુખિયા થાવવું કેમ, પરમ દિવ્ય અલૌકિક અખંડ સુખને પામવું કેમ, આના બધાયના ઉત્તરમાં એટલું જ કહેવાય કે ભગવાનના ભક્તના આખ્યાન સાંભળો, બધા પ્રશ્નના જવાબ એમાંથી તમને મળી જશે. વાલા ભક્તો, એમાંય જોગાનું જગ, આજે યુવાનિયાઓને પ્યારો એવો ફ્રેન્ડશીપ ડે છે. અમેરિકામાં એક યુવાનને ત્યાંના સરકારે મારી નાખેલો, એની પાછળ એનો મિત્ર સુસાઇડ કરે છે, એટલે અમેરિકન સરકાર એની યાદીમાં દર વર્ષે ઓગસ્ટ માસના પહેલા રવિવારને ફ્રેન્ડશીપ તરીકે જાહેર કરે છે. એટલે આજે પોતપોતાના મિત્રને ફ્રેન્ડશીપ નિમિત્તે કંઈક ગિફ્ટ આપે, એકાબીજા મળે, હાથે રાખડી બાંધે. આ એક પવિત્ર મિત્રો મિત્રોને મળવાનો શુભ પાવન દિવસ છે. આપણે તો જે કહો તે આપણો ઘનું છે, એ એવો હસીલો, લાડીલો, ખંતીલો, એને માં કો તો હાલે, બાપ કો તો હાલે, એને તો મધર ડે યાદ કરીએ, ફાધર ડે હે યાદ કરીએ, ફ્રેન્ડશીપ ડે કોઈ પણ ડે હોય નહીં, એમાં આપણા ઘનશ્યામ તો બધાય રૂપમાં બધાયની સાથે સદા રહ્યા છે. વાલાવાલા ઘનશ્યામ મહારાજને અતિ હેતથી કહેશું કે ઘનુ હેપી ફ્રેન્ડશીપ ડે. કારણ કે કોઈ જેનું એવું હિત ન કરી શકે એવું સૂક્ષ્મ હિત સૌના પોતાના મિત્રો કરતા હોય છે. મિત્ર એક એવી હિતકારી વસ્તુ છે કે એ જેવું હિત કરી શકે છે એવું તો ક્યારેક પોતાના માતા પિતા, પત્ની, પુત્રો કે નજીકના સંબંધીઓ પણ નથી કરી શકતા. મિત્ર તો એક અનુપમ ખજાનો છે. મિત્ર આ દુનિયામાં મેળવવા મુશ્કેલ નથી, પણ સારા મિત્રો ગોતવા કઠણ છે. અને સારા મિત્ર મળે ખરા, પણ એની સાથે મિત્રાચારી નિભાવવી એ કળા હોય છે. અને જો એવા મિત્ર મળે તો એની સાથે આજીવન મિત્રાચારી નિભાવીને જીવી જાઉં એ જિંદગીની સર્વોત્તમ કળા છે. બાકી વાતની વાતે બાજીને બેઠા હોય, એકાબીજામાં વિશ્વાસ ન હોય, નિખાલસપણે દિલની વાતો એકબીજાના દિલમાં હંઘરીને મૂકી ન શકાતી હોય તો એ કાંઈ મિત્ર ન કહેવાય. સમજ્યા? એક જણાએ કહ્યું કે હું કહું ભૈયાની વાતું ક્યાંક મૂકીએ, અણમોલ ઘરાણા જેવી એ વાતોને કાંઈક મૂકીએ એવી તેજુરી જેવા મિત્રો ક્યાં મળે કે જેને હૈયે વાત નાખી ન્યાથી ક્યાંય જાય નહીં, અને તક મળે એ ઊભો હોય કે મિત્ર તારું દુઃખ તારી પત્ની નહીં જાણે, તારા મા બાપ કે ભાઈઓ નહીં સમજે, હું સારી રીતે સમજું છું, મુજાશ નહીં, એ કપરી વેળાએ હું તારો મિત્ર છું, તારી હારે ઊભો હોઈશ, હેંક જાનની જોખમે ઊભો હોઈશ, આને મિત્ર કહેવાય. હે મિત્ર એવા કીજીએ ઢાલ સરીખા હોય, સમજ્યા, આપતકાળમાં આગે રહે અને સુખમાં પીછે હોય. મિત્ર કેવા કરવા? તો કે ઢાલ જેવા. ઢાલ જ્યારે લડાઈ થાય ને અને હામે તરવાર્યું વિંજાતી હોય, ભાલા વિંજાતા હોય ત્યારે આડી રહે, અને જ્યારે પોતાના વાલા મિત્રો મળે એને ભેટવાનું હોય ત્યારે ઢાલ વાહે ખભે રહે, તે નડે નહીં. એમ દુઃખ વેળાએ જે આડા ઉભા રહે એ સાચા મિત્ર છે, અને સુખની વેળાએ વાહે વ્યા જાય. આ તો સુખમાં મોર ખોતાણા હોય અને દુઃખમાં ભાગી ગયા હોય, આવા મિત્ર તો છે ને કોઈને ન મળજો આ દુનિયામાં. ઈ જેટલા હેરાન કરી શકે ને એટલા તો આપણા મા બાપ કે પત્ની છોકરાય ન નડી શકે એવો ઈ નડે. કારણ કે બહુ વાલો કરીને રાખ્યો હોય ને આપણું ઝીણે ઝીણું રજથી ગજ સુધીનું બધું એને કહીને બેઠા હોય મિત્ર જાણીને, અન મારો બેટો વિફરે ને પછી આપણી હું દિશા થાય કો જોઈ. હે કે જે બાપ જેવા બાપને ને મા જેવા માને ને અર્ધાંગના જેવી અર્ધાંગનાને દિલના ખૂણાની વાતું ન કીધી હોય એ આ કોડાને મિત્ર માનીને આપણે ઠેલવી નાખ્યું હોય અને એ હારો આડો ફાટે ને વિશ્વાસઘાતી નીકળે તેથી આપણા મોત બોલે બાપા. માટે મિત્ર હારા અને સાચા મળવા એ ઘણું બધું દુર્લભ હોય છે. એવા સાચા મિત્ર આપણા ઘનશ્યામ મહારાજ છે, અને એવા સાચા મિત્ર સાચા સંત અને સાચા કોઈ સજ્જન હરિભક્ત હોય છે કે જેનામાં રંચ અનીતિ ન હોય, કૂડ ન હોય, કપટ ન હોય, મિથ્યા અહંકાર ન હોય, જેના કામ ક્રોધ લોભ મોહ જીતાણા હોય, જે વિષય વાસનાથી પર થયા હોય, જેના હૈયામાં હરિવર રમતા હોય, જેને જોઈને હૈયા ટાઢા થતા હોય, આવા સાધુ આપણા મિત્ર છે, એવા સત્સંગી આપણા સાચા સ્નેહી આત્મીય સુહૃદ છે. એવાની સાથે આપણે પ્રીત નિભાવવી તો સમજી લેવાનું સાચી રીતે ફ્રેન્ડશીપ ડે ઉજવો, નહીતર પછી તો હવે એકાબીજી ઓલે મને પકડી પકડીને જ્યાં હોય ને હાથમાં ચડાવી દે, ઉભા રહ્યો ગુરુજી ઉભા રહ્યો જાવ, આપણે તો છોકરાને રાજી કરવાનું, હા લે લે લે, તો ખુશ થઈ જાય. વાલા ભક્તો, મનમાં અતિ આનંદ થાય છે, ભગવાન સ્વામિનારાયણે આપણને ખૂબ સુખિયા રાખ્યા છે. એક મારા દિલની વાત કહું, ભગવાને જે પળમાં જે દિવસોમાં આપણને સુખિયા રાખ્યા હોય ને તે દિવસોમાં ખૂબ ભગવાનને સંભાળજો. એ દિવસમાં વિષય ના સંભાળશો, માન મોટપ ના સંભાળશો, પોતાની પટલાઈને હોશિયારીને ચતુરાઈને તે દિવસે યાદ ન કરવી જે દિવસે પરમાત્માએ બધી રીતે આપણને સુરક્ષિત રાખ્યા હોય, નિર્ભય રાખ્યા હોય, આનંદમાં રાખ્યા હોય, ત્યારે ભગવાનને થેન્ક યુ કહ્યા કરો અને ખૂબ ભજન કરો. સુખમાં ખૂબ ભજન કરજો. હે આપણી રીત ઊંધી છે, દુઃખમાં સિમરે ને સબ કરે, સુખમે કરે ને કોઈ, સુખમે સિમરે ને જો કરે તો દુઃખ કાહેકું હોય, પણ સુખમાં તો બીજું જ મનમાં ચડે છે. હે સુખમાં બે વાના સાંભળે, એક હોની ને બીજી સુંદરી, વિષય ભોગ હરવું ફરવું ખીખીડા ને આય તમારે આન તેન ફલાણું ન કરવાની વિકૃતિઓ બધી, જ્યારે માણાને કોઈ ભય ન હોય ને, બધો આનંદ હોય ને, આવક હારી હોય ને, માન સન્માન બધી કોરતી બધા વાહ વાહ કરતા હોય, તો આ નોળિયાનું ઠેકાણું નહીં, આ કેવા ઠેકાણા મારે. હા, તો વધારે હવા ભરાઈ ગયેલા વીલ ગણાય. પછી ભગવાનને ખબર પડે કે મારા દીકરા ઉલાળશે બધું, પંચર પાડે. પછી ઢીલા થઈને બેહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો પહેલાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું હોત ને સાધુના કહેવાથી કે શાસ્ત્રના કહેવાથી, તો આ ગોટો વળી જવાના દિવસ ન હોય. જપજપિયા ઝાલો બધા, સુંદર જપ યજ્ઞ ચાતુર્માસ ઉજવીએ આપણે. આપણે આખો સત્સંગ ભેળા થઈને કાર્તિક સુધી એકાદશી આવે ત્યાં અબજોની સંખ્યામાં જપ ઉતારી દઈએ, ભગવાન સ્વામિનારાયણને ખુશ ખુશ કરી દઈએ, એવો અમારા અંતરમાં ઉમળકો છે. સમજાણું? હેલ્પ મી. જપ કરો બધા ભાઈઓ, ભાઈઓ, બાળકો, બુઢાઓ, મંડાય પડો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તમારા માટે તો ઠેઠ ચીનથી જપજપિયામાં કહેવા છે. કાંઈક પ્લેનમાં ચડાવ્યા છે ને, કાંઈક સ્ટીમ્બરમાં ચડાવ્યા છે ને, હાલ્યા આવે છે ને, કાંઈક સમુદ્રના મોજે હિલોળા લેતા ને, કાંઈક હવામાં. માંડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા. હે, મંત્ર જાપની શક્તિ ગજબની હોય છે. તમારા ધાર્યા સંકલ્પ સિદ્ધ થશે. આ ચાતુર્માસમાં ઝાઝા નામ ભગવાનના લેશે એના ઝાઝા કામ થશે. કેમ જે આ તો અમે કહી છીએ ને, કરવાના છે ને. સંત દીક્ષિત ગુરુ દીક્ષિત જે કહો તે આ આજ્ઞા પાળીએ છીએ. આ મનમુખી પોતાની મેળે ચડી ગયું જપ કરવા મંડી પડે એમ વાત નથી. આ તો કીધું કરો છો એટલે આ તો બહુ ફળ. માટે વાલા ભક્તો, ભગવાનને રાજી કરવા આપણે કંઈક કરવું છે. એકવાર તને એમ થાય કે વાહ મારો ભગત, રોજ ગાઈ છીએ નગરો, આમ આમ ગાવાનું જ છે, કંઈક કરવું તો પડે ને. અમારા સાધુ સંતો પાર્ષદો સાધકો મુમુક્ષુઓ બધા બહુ જપ કરે છે. બધાને ઉમળકો છે. અને જોજો, ભગવાનનું નામ લેવાથી કેટલી શાંતિ થાય છે, કેટલી પ્રગતિ થાય છે, કેટલી ઉન્નતિ થાય છે જોજો તમે. અક્ષરપતિ શ્રી હરિ મોક્ષદાતા મોરાર. અક્ષરધામના ધણી જે અક્ષરમાં રજાણુની જેમ બ્રહ્માંડો ઉડે એ મોક્ષદાતા છે. એ જ અક્ષરપતિ શ્રી હરિ મોક્ષદાતા મોરાર, પ્યારા પુરુષોત્તમ જી સુખદાતા સર્વાધાર. એ જી સર્વ કારણ સર્વોપરિ, સર્વજ્ઞ છો સુખાકાર, દિવ્ય અલૌકિક મૂર્તિ કેવળ આનંદ આકાર. ધાર્યા જેવા, હંભાર્યા જેવા, હૈયામાં હંગર્યા જેવા, રેટ્યા જેવા, જપ્યા જેવા દિવ્ય અલૌકિક મૂર્તિ પરમાત્મા સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે. નો ભજે એના ભાઈક ફૂટ્યા, હંભારી લઈ ફાવી ગયા. આ લોકના ધૂળ જેવા વિષય સુખો અને સપના જેવી માન મોટીને મોભાને આબરૂ વાહે અડિયું દેતા કંઈક મોહણી આમ ગોટો વળી ગયા. પણ જેને દિવ્ય મૂર્તિ પરમાત્માને સમરીને સિદ્ધ કરી લીધા, સિદ્ધ કરી લીધા, ધન્ય એનો અવતાર, ધન્ય એના મા બાપ, ધન્ય એ બાળ બાળક કે બાઈ જે હોય તે, એને શાબાશી આપવી પડે. એ જી સ્વામિનારાયણ મહાપ્રભુ સર્વના પ્રેરકનાથ, કરુણા રસમય મૂર્તિ જે 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 કરુણા રસમય મૂર્તિ ગાઉં તવ ભક્ત ગાથ. હે નોધારાના આધાર, હે સુખાકાર, તારા ભક્તના ગુણ ગાઉં છું. તને રાજી કરવા, તારા સંતો ભક્તોને રાજી કરવા, પ્રેમથી અમારા ઉપર આ બધું સાંભળીને રાજી થાજો, રૂડા રૂડા અંતકરણના આશીર્વાદ દેજો. એ જ કરિયાણાના મીણબા પ્યારા મુક્ત અવતાર, દેવહૂતિનો અવતાર છે એમ શ્રીહરિએ કર્યો ઉચ્ચાર. એક વાર મહારાજ એવું બોલ્યા હતા કે આ દેવહૂતિનો અવતાર છે. સંપ્રદાયમાં તો એ બધા મુક્તોને અક્ષરધામના મુક્તો જ કીધા છે. મૂળ વતની ખાલ પરના પછી ગઢડે કર્યો નિવાસ. મૂળ એવો ખાલ પરના હતા, પછી ગઢડે આવીને રહેલા ભગવાન શ્રી હરિ ગઢડે આવ્યા પછી કરિયાણામાં પરણીને સેવા પ્રગટ અવિના. ઘણું બધું નવું નવું જાણવા મળશે. એ જીમીણબાના ભાવ કારણે કરિયાણે જતા મહારાજ, તેથી કરિયાણા ગામ બન્યું જગતમાં તીર્થરાજ. આ દુનિયાના કોઈ પણ ગામને તીર્થ બનાવવામાં પહેલા ત્યાં ભગત પધાર્યા હોય, પછી ત્યાં ભગવાનને સંતો ને ભક્તોના મોટા ટોળાને સમય થયા હોય, લીલાઓ થઈ હોય, પછી એ મોટા તીર્થધામ ગણાય. વાત આમ છે, પાયામાં કોઈક ભગત હોય. સત્સંગ પ્રચારક ભક્ત એ હતા મીણબાઈ મહાન, અનેક નર નારીને એણે ઓળખાવ્યા ભગવાન.
કનર નારીને તેણે ઓળખાવ્યા ભગવાન.
સત્સંગ પ્રચારક ભક્ત એ હતા મીણબાઈ મહાન.
સત્સંગ પ્રચારક ભક્ત એ હતા મીણબાઈ મહાન.
અનેક નર નારીને એણે ઓળખાવ્યા ભગવાન.
અનેક નર નારીને ઓળખાવ્યા ભગવાન.
સત્સંગ બહુ વિસ્તાર્યો જેણે તાર્યા છે બે કુળ.
સત્સંગ બહુ
માતા પિતાનું કુળ અને પતિ સસરાનું
કુળ.
ઉદ્ધવ સંપ્રદાયમાં મીણબાના મૂંડા મૂળ.
ઉદ્ધવ સંપ્રદાયમાં મીણબાના મૂંડા મૂળ.
સત્સંગ શિરોમણિ મોટી બા ગળી લાડુબાને રાજબાય.
સત્સંગ શિરોમણિ મોટી બા ગળી લાડુબાને રાજબાય.
કુંડળના જેમ રાયબા તેમ મીણબા મોટા ગણાય.
કુંડળના જેમ રાયબા તેમ
એમ જ મીણબા મહાન એ વખતના ભક્ત હતા.
પ્રગટ પ્રભુને પામવા જન્મા ધરા મોજાર.
પ્રગટ પ્રભુને પામવા
જન્મા ધરા મોજાર. પ્રભુ પહેલા જન્મા હતા પ્રભુ છતાં પામ્યા પાર.
પ્રભુ પહેલા જન્મ્યા હતા પ્રભુ છતાં
પ્રભુ છતાં પામ્યા પાર.
લગભગ મીણબાનો જન્મ સંવત 1829-30માં થયેલો અને 1877-78માં જતા રહ્યા. મહારાજ પહેલા બસ 6-7 વર્ષ મોટા, પણ બહુ રહ્યા નથી. પણ જન્મસિદ્ધ મુક્ત હતા. નિરાવરણ દ્રષ્ટિ હતી, કરતા આગમ ઉચ્ચાર, આમ થશે એમ બોલી દેતા. નિરાવરણ દ્રષ્ટિ હતી. ભગવાન ક્યાં ક્યાં વિચરતા, ક્યાં ક્યાં ફરતા એ બધું જાણતા. પ્રગટ પ્રભુને દેખતા, એની વાતો કરતા અપાર. એ જીવંદુ આવા મુક્તને જી 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 વંદુ આવા મુક્તને, અને વંદુ શ્રીજી મહારાજ. આખ્યાન એનું હું ઉચરું, અતિરાજી કરવા રાજ. રાજા ધીરાજ મહારાજને રાજી કરવા મીણબાઈની કથા આપની સમક્ષ રજૂ કરું છું. ગાવું ગુણલા ભક્તોના, પામવા ગુણો મહાન. ભગવાનના ભક્તના ગુણો ગાઈએ ત્યારે તે આપણામાં આવે. માટે હરિભક્તોના ગુણ ગાયા કરવા, પરોક્ષના જ ગાવા એમ નહીં, આ બધા પ્રગટનાય ગાવા. ગુણ ગાઈએ તો ગુણ આવે, અને અવગુણ ગાઈએ તો અવગુણ આવે. અને ભગવાનનો ભગત હોય તોય એમાં ગુણય હોય ને અવગુણય હોય. પણ આપણે શું લાવવું છે આપણામાં એ ગાવું. ગુણ લાવવા હોય તો ગુણ ગાવા. ગાવું ગુણલા ભક્તોના, પામવા ગુણો મહાન. ગુણથી રીજે શ્રી હરિ, આપે અનુભવ જ્ઞાન. ભગવાનના ભક્તના ગુણ ગાઈએ તો આપણામાં ગુણો આવે. આપણા આગળ ગુણરૂપી સંપત્તિ અઢળક ભેળી થઈ જાય તો એને જોઈને મોહનવર રીજી જાય. ભગવાન કાંઈ જાજા રૂપિયા ભાળીને રાજી નહીં થઈ જતા, કેમ જે એ તો ખુદ લક્ષ્મીના પતિ છે. પણ આપણી આગળ ગુણોનો મોટો જથ્થો જોવે ને તો વાલો મારો રાજી થઈ જાય. ગુણો એટલા માટે કેળવવાની જરૂર છે, એટલા માટે ગુણો મેળવવાની જરૂર છે કે એનાથી ભગવાન રાજી થાય છે, પ્રસન્ન થાય છે. અને ભગવાન જો પ્રસન્ન થાય તો એનું અનુભવ જ્ઞાન આપે. પ્રગટ દિલમાં તમે બેઠા છો, તમારો અનુભવ કરાવી દો. હવે ગુણ બુણ એક તારામાં છે નહીં, શું અનુભવ કરાવી દો. થોડો ગુણિયલ થા તો ભગવાન રાજી થઈને પોતાનો સાક્ષાત્કાર તને કરાવે. એટલા માટે મીણબાના ગુણ ગાઈ. એ જી કરિયાણાનો ઇતિહાસ વળી, મીણબાનું આખ્યાન. પ્રેમે સાંભળો ભક્તજનો, થયો અતિ સાવધાન. તમે થઈને અતિ સાવધાન. સાવધાન એટલા માટે કે હરખું સાંભળીને તો જ યાદ રહે ને તો જ આપણા ઉતરે અને આચરણમાં આવે. માટે એકાગ્ર ચિત્તથી કથા સાંભળવી. વાલા ભક્તો, સૃષ્ટિ રચાણી ત્યારથી આરંભીને આજ દિવસ સુધી આ પૃથ્વી પર અબજો સ્ત્રીઓ થઈ. કેટલી હોય ગણના નહીં એટલી, પરંતુ એમાં શબરી, ગોપીઓ અને મીરાબાઈ જેવા અમુક પાત્રો સૂર્યની જેમ જળ ઉડી ઉઠ્યા. બીજા કોઈ નહીં, બધાને કોઈ ઓળખતું નથી. કોઈકના જ નામ ઇતિહાસમાં લખાણાને આપણે જાણીએ છીએ ને ગાઈએ છીએ, બાકી થઈ થઈને મરી ગઈ બધું. કાંઈ સારું કર્યું જ નહીં તો એના નામ ક્યાંથી આવે. અને ધરતી ઉપર ઘણા પુરુષો સૃષ્ટિ રચાણી ત્યારથી જન્મી જન્મી ન મરી ગયા. ટે 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 ગયા બધા, કોઈ ઓળખતું નથી. આ તો જેણે ભગવાનને રાજી કર્યા હોય, જેણે સારા કામ કર્યા હોય, જેણે એવા જીવન જીવ્યા હોય પરોપકારી, એના ઇતિહાસ લખાઈને પછી એના દોહા થાય ને એ પછી લાંબે હેલે ગવાય. બાકી આપણું શું છે એવું જ ગાયા જેવું? કાંઈ કર્યું જ ગાયા જેવું? તો મને કહેજો, થોડુંક ગાઈ લ્યો. કર્યું હોય નહીં કાંઈ નહીં, મારું કોઈ ગાતા ને જેવો તારું ગાઈને જાવું ક્યાં? આને બધા એ તો ભગવાન અને સંતોને અર્થે આખા આખા આયખા નોછાવર કર્યા છે. બધા શ્વાસ ભગવાનને માટે ને સંતો ભક્તોને માટે લીધા છે. જી અંગે તો હરિ કે લીએ, મરંગે હરિ કે લીએ, એમ ઈ જીવા. હવે નકરું બાયડી છોકરાઓ સારું થઈને ઢહડાઈ મર્યા હોય ને તમારે આખ્યાન ગાવા અમારે? ખબરદાર, જો નામ લીધું છે તો. હે, કાંઈક મંદિર થતું હોય, સારા કામ થતા હોય ને કહ્યું હોય કાંઈક લખાવી જ્યો તો કે સારું કાલ મળીશ, પછી ગોત્યો જડે નહીં. આના તો કાંઈ ઇતિહાસ હોય? ઇતિહાસ તો મર્દના હોય, ઇતિહાસ દાતારના હોય, ઇતિહાસ સતીઓના ને સુરાના હોય, અને ઇતિહાસ જેણે રૂમાડે રૂમાડે પરમેશ્વરને ધાર્યા હોય એવા સંતના હોય. ઇતિહાસ તો જે ભગતો સંતોને અર્થે પોતાના છોકરા ખાંડી નાખે એવાના ઇતિહાસ હોય. બોલો, આ તો છોકરાને સાચું કરવાની વાત કરી હોય તો આખું કુટુંબ બાજુવાયું હોય. હે, તમારું મંદિર ને તમે બધા બાવાન અમારા છોકરાને શું કામ સાચું કર્યો? હવે આનું શું લખવું મને ઈ કયો છે? હે, એટલે કહું છું કે આ જગતમાં ઘણી બહેનો થઈ, પણ શબરીન, મીરાન, ગોપીઓ, મોટીબાન, લાડુબાન, આવા બધા કોક કોક થયા છે રાયબામાં, એના ઇતિહાસ ગવાય. ધન્ય છે એમને. હા, એનો જોટો જગતમાં જડતો નથી. હે, કે જેનો જોટો જગતમાં જડતો નથી એવા આ ભક્તો કહેવાય. અને એમાંય પણ સર્વોપરી શ્રી હરિ પ્રગટ થયા પછી તો ઘણા સ્ત્રી ભક્તો આ જગતમાં થયા છે, સર્વોપરી નિષ્ઠાવાળા. એનો જોટો હોય જ ક્યાંથી? એમની આધ્યાત્મિક ઊંચાઈ તો આભે આંબી જાય એવી હતી ભાઈ. એમની સમજણ ઓહો, એમની સ્થિતિ ભાઈ ભાઈ, ભલભલા જ્ઞાનીઓને શરમાવે એવી. બસ એ પૈકીના ભક્ત એટલે મીણબા મહામુક્ત, કરિયાણાના મીણબાઈ કહેવાય છે. સૌરાષ્ટ્ર પ્રદેશની અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની નજીક આ કરિયાણા ગામ આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના સમયથી જ આ ગામમાં પોતે મીણબાઈએ સત્સંગ કરાવ્યો છે અને સત્સંગના પાતાળયા પાયા નાખ્યા છે. હજી હેલ્યો આવે સત્સંગ. સ્વયં શ્રીહરી એવું કહેતા કે આ મીણબાઈ તો સીતાજી, દ્રૌપદી, કુંતાજી, રાધાજી, લક્ષ્મીજી અને વેદની ઋચાઓ કરતા પણ મહાન છે. કેમ જે એમના ઉપાસ્ય સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને એમની સ્થિતિ નિરાવરણ દ્રષ્ટિ પામેલી દિવ્ય અલૌકિક હતી, માટે એ એનાથી મહાન હોય શકે. સાંભળો, હરિલીલા મૃતમાં લખ્યું છે, અદભુત છે.
કુંતા સીતા દ્રૌપદી ગોપિકાઓ રાધા રમા કે સ્તુતિની રુચાવો. કુંતા સીતા દ્રૌપદી ગોપિકાઓ રાધા રમા કે સ્તુતિની રુચાવો. ઇત્યાદિ જયો તમસૌ ગણાય, ઇત્યાદિ જયો સર્વથી ઉત્તમ મીણબાઈ.
બાબા
તે સર્વથી ઉત્તમ મીણબાઈ,
બધાય કરતા શ્રેષ્ઠ થાપી દીધા હરિલીલામૃત ગ્રંથમાં.
મીણબાઈ મહાભક્ત રાજ,
મીણબાઈ
આવું લખાણું છે એમને માટે.
રાજ
કુળ તારવા કેરુ જહાજ,
કુળ તારવા કેરુ જહાજ,
એવા ભક્ત તણા ઇતિહાસ,
હરિલીલામૃત ગ્રંથના શ્રોતા અભયસિંહ દરબાર વક્તા અચિંત્યાનંદ વર્ણીને એમ કહે છે કે આવા મહાન મીણબાઈ જેવા ભક્તના આખ્યાન જો કોઈ સાંભળે તો એનું બહુ સારું થાય.
એવા ભક્ત તણા ઇતિહાસ,
એવા ભક્ત તણા ઇતિહાસ,
સુણે સ્નેહથી કૃષ્ણના દાસ,
સુણે સ્નેહથી
સુણે સ્નેહથી કૃષ્ણના દાસ.
આવા ભક્તના આખ્યાન સ્નેહથી ભક્તોએ સાંભળવા.
જેના દિલમાં અદેખાઈ આવે,
જેના દિલમાં અદેખાઈ આવે,
તેવાને તો તે વાત ન ભાવે.
ઈર્ષાળુ અદેખા માણસોને આવા ભક્તના વખાણ ગમે નહીં.
ધ્રુવ પ્રહલાદ કે જાણી પવિત્ર, મીણબાઈ પણો ઇતિહાસ,
મીણબાઈ પણો ઇતિહાસ,
રૂપાનાથ કહો મુજ પાસ.
અભયસિંહ કહે છે, હે અચિંત્યાનંદ વર્ણી, મીણબાઈની કથા કહો.
સુણી બોલિયા તે બ્રહ્મચારી,
સુણી બોલિયા તે બ્રહ્મચારી,
નૃપ ધન્ય છે શ્રદ્ધા તમારી,
નૃપ
ધન્યવાદ ધન્યવાદ
શ્રદ્ધા તમારી,
સુણવા ચહો છો ભક્ત ચરિત્ર,
સુણવા
માટે તમને ધન્ય છે.
કહું સાંભળો પરમ પવિત્ર,
કહું સાંભળો પરમ પવિત્ર,
મુક્ત અક્ષર ધામ ના જે હા, હરો દેહ
હરી, હરો દેહ
સુણવા ચહો ભક્ત ચરિત્ર,
સુણવા ચહો ભક્ત ચરિત્ર.
આવા ભગવાનના ભક્તો કે જેણે ભગવાનને પામવા માટે દેહ ધર્યા હોય એના તમે ચરિત્ર સાંભળવા ઈચ્છો છો માટે રાજા તમારી બુદ્ધિને ધન્યવાદ છે. કેમ જે આવા જે ભગવાનના મોટા ભક્તો ધરતી ઉપર છે એવાના ચરણની રજ લઈને તો મોટા મોટા માથે ચડાવે છે. એવું લખ્યું છે,
સુરવર પણ વંદવા પધારે, ચરણ તણી રજ લઈ શશીષ ધારે,
પગે લાગવા દેવતાઓ આવે, માથે ચડાવે રજ.
સુરવર સુરવર પણ વંદવા પધારે, ચરતણી રજ લઈ સ્વશીષ ધારે,
સુરવર પણ વંદવા પધારે, ચરતણી રજ લઈ સ્વશીષ ધારે,
હરિજન મહિમા અપાર એવો કહી ન શકાય જથાર્થ હોય જેવો,
હરિજન મહિમા અપાર એવો,
હરિભગત નો આવો મહિમા જેવો છે એવો કહી ન શકાય, વાવા
હરિજન મહિમા અપાર એવો કહી ન શકાય યથાર્થ હોય જેવો,
હરિજન મહિમા અપાર એવો
એવો એવો
કહી ન શકાય યથાર્થ હોય જેવો,
કહી ન શકાય કહી ન શકાય કહી ન શકાય યથાર્થ જેવો.
આવો ભગવાનના ભગતનો મહિમા છે, ભગવાન સાથે જોડાણા છે એનો મહિમા છે, ભગવાનને અર્થે જીવે છે એનો મહિમા છે, ભગવાન માટે જેણે બધું આખું કરી નાખ્યું છે, એવા સત્સંગ સમર્પણ ભજન કીર્તન ધર્મ નિયમ જેના અખંડિત છે એનો બધો આ મહિમા છે. આ મીણબાઈ આવા સાચા ભક્ત છે, માટે આવા સાચા ભક્તોનો મહિમા તો શેષ શારદા કે બ્રહ્માદિક પણ વર્ણવી શકતા નથી. આ મહાન ભક્ત મીણબાઈનો જન્મ સંવત 1829 કે 30 આસપાસ સાવરકુંડલા તાલુકાના ખાલપર ગામમાં થયો હતો. એમના પિતાનું નામ હતું હાદા ધાધલ. કાંઠીઓમાં કેટલાક ખાચર તો કેટલાક પટગીર તો કેટલાક ધાધલ કેટલાક માલા એવી વિધવિધ પારિવારિક કોમ છે, બધા કાંઠી કહેવાય. જેમ દાદા ખાચર વગેરે ભક્તો ખાચર કુળમાં થયા તો મીણબા ધાધલ કુળમાં થયા છે. સારંગપુરમાં ધાધલો હતા, એના બાપાનું નામ હાદા ધાધલ છે. હાદા ધાધલને 4 દીકરીઓ હતી અને 1 દીકરો હતો. દીકરાનું નામ બાવા ધાધલ હતું અને 4 દીકરીઓમાં મોટી એ જ મીણબા. પણ વાલા ભક્તો, આવા મહાન મુક્તનો ધાધલ કુળમાં જન્મ થયો, માતા પિતા કૃતાર્થ થયા, લાડે કોડે દીકરીને મોટી કરે છે. સમજાણું, એમને ખબર હશે કે જેમ અગ્નિથી મીણ ઓગળે, સમજ્યા, એમ પ્રગટ ભગવાન પુરુષોત્તમના સ્મરણથી જેનો આત્મા ઓગળીને હરિરૂપ થઈ જનારો છે, માટે આ દીકરીનું નામ પાડો મીણ. મીણબાઈ એવું સરસ નામ પાડ્યું, સમજ્યા, જે ભગવાનમાં ઓગળી જાય ને એને જ કહેવાય મીણબા. હા, પથરિયાત કાંઈ ઓગળે નહીં, કોકને માર્યા હોય તોલા તોડે એવા હોય. અદ્ભુત નામ છે મીણબા, નામમાંથી જ ઉપદેશ મળે છે. લાડે કોડે દીકરીને મોટા કરે છે. જૂના જમાનાની રીત હતી, ત્યારે બાળ લગ્ન પ્રથા હતી, અને આપણા પુરાણો અને શાસ્ત્રો એમ કહે છે કે દીકરીને ઘરે રજુસલા ધર્મમાં ન આવવા દેવી જોઈએ. ઘરે દીકરી રજુસલા થાય તો આમ તેમ પાપ બધું બહુ છે, માટે વહેલા નાની ઉંમરમાં જ પરણાવીને સાસરે મોકલતા. એને અનુસારે મીણબાઈના લગ્ન 10 વર્ષની ઉંમરમાં થઈ ગયા. કોની આરે થયા તો કહે છે કે ભડલી આદિ 40 ગામના ધણી ઓઘડ ખાચરના મોટા કુંવર ઉનડ ખાચર સાથે મીણબાના લગ્ન થયા. એમના વંશવારસો જો એમ જ કહે છે કે ખાલપરમાં જ લગ્ન થયા હતા. એના લગ્ન થઈ ગયા પછી મીણબાના બાપાને એ બધા ગઢડે રહેવા આવી ગયેલા. સત્સંગનો રંગ લાગ્યો પછી. અને સંપ્રદાયમાં તો એક જ વાત છે કે મીણબા ગઢડાના હતા. થોડો કરિયાણાનો ઇતિહાસ નજર સમક્ષ લાવી નાખીએ, ઘણી બધી આમાંથી ખબર પડશે. 17મી સદીના અંત ભાગની વાત આરંભું છું. એ વખતે બે ભાઈ સુરવીર થયા કાંઠીઓમાં, એક ભોજો ખાચર અને બીજો હાછીઓ ખાચર. બે જબરા સુરવીર નીકળ્યા તો એમણે જામનગરના ભાયા જ ચુડાસમા રા કાના પાસેથી યુદ્ધ ખેલીને ભડલીના 84 ગામમાં પોતાનું રાજ થાપ્યું. આ બે ભાઈએ, ભોજો ખાચર અને હાછીઓ ખાચર, એની વાત કરું છું. હવે આના વંશવારસો જો જોઈ લઈ, તેમાં ભોજા ખાચરને બે દીકરા હતા, એક ઓઘડ ખાચર અને બીજા વેળા ખાચર, અને હાથિયા ખાચરને માત્ર એક પુત્રી જ હતી, એક દીકરી જ, જેણે આ ભડલીના 84 ગામમાં રાજ થાપ્યું એમાં એક ભાઈને દીકરી જ હતી. હવે એ દીકરીના જ્યારે લગ્ન થયા ત્યારે દાઈક જામાં 10 ગામ આપ્યા, એટલે 84માંથી 10 કમ કયા જાય, 74 ગામનું રાજ્ય એમને રહ્યું. એમાં ઓઘડ ખાચર જે મોટા એમને ત્રણ પત્નીઓ, ત્રણ પત્નીઓ હતી. એમાં મોટી પત્નીથી એમને બે પુત્ર થયા હતા. એકનું નામ ઉનડ ખાચર ને એકનું નામ દેહા ખાચર. બસ આ ઉનડ ખાચર એ જ મીણબાના પતિ અને દેહા ખાચર એ એમના દેર. થોડું યાદ કરાવતો જાઉં. હવે આ અઘડ ખાચરને જે બીજી પત્ની હતી એમાં એક દીકરો થયો હતો, એનું નામ ભાણ ખાચર. એ આ ભાણ ખાચર એ જ ભડલીવાળો ભાણ. અને શ્રીજી મહારાજ ભડલી ગામને પાદર લીમડા નીચે નાજાના ખોળામાં માથું રાખીને કૂતાતા, એમાં ભડલીવાળો ભાણ આવતો ભાડ્યો અને ભાણ ખાચરને દર્શન દીધા. એનું નિષ્કામી વર્તમાન યાદ આવ્યું. એમ થયું કે આહા હા, એનું નિષ્કામી વર્તમાન બ્રહ્મચર્ય વર્તમાન એ ધર્મ નિયમમાં પાકો. એટલે પછી એમ થયું કે આના દર્શન કરાય અને આને દર્શન દેવાય. એ ભડલીવાળો ભાણ સમજાણો મીણબાનો આ દેર થાય. હગો માં જુદી પણ બાપ એક, હગો દેર. હવે ત્રીજી પત્નીમાં એમને ત્રણ પુત્રો છે, રામા ખાચર, સોમલા ખાચર ને વાસુર ખાચર. આ છ ભાઈઓમાંથી ઉનડ ખાચર સૌથી મોટા હતા અને મીણબાના પતિ હતા. મીણબાને એને કોઈ દીકરો નહોતો અને બીજા ભાણ ખાચર ભડલીવાળા એને કોઈ દીકરો નહોતો અને ત્રીજા મીણબાના દેર હાવ નજીકના દેહા ખાચર એમને પ્રથમ કોઈ દીકરા નહોતા. પાછળથી મીણબાના કહેવા પ્રમાણે સંત સેવા કરી તો દીકરા થયા હતા. એ ઇતિહાસ આગળ આવે છે. હવે આ અઘડ ખાચરના ત્રણ પત્ની છ છોકરાને બધી વાતો કરી લીધી. હવે અઘડ ખાચરના નાના ભાઈ વેળા ખાચર એની વાત કરું છું. એને બે દીકરા હતા. જ્યારે અઘડ ખાચર અને વેળા ખાચર આ બંને ભાઈઓ જુદા થયા, ભાઈઓ ભાગ પડ્યા, એમાં વેળા ખાચરને બે દીકરા હોવાથી એમને મોઢુકા ગામ વગેરે 34 ગામ ભાગમાં આવ્યા. એને બે છોકરા હતા એટલે 6 ગામ, થોડાક ગામ ઓછા આવ્યા. અને અઘડ ખાચરને 6 પુત્રો હોવાથી એના ભાઈઓ ભાગ પડ્યા ત્યારે ભડલી વગેરે 40 ગામ ભાગમાં આવ્યા. એનું મુખ્ય રાજ ભડલીમ થપાણેલું. પછી અઘડ ખાચરના 6 પુત્રો જુદા જ્યારે થયા, હવે એનાય 6 દીકરાઓ જ્યારે જુદા થયા ત્યારે વળી ગામ ઓછા થતા ગયા. ત્યારે સંવત 1845 આસપાસની સાલ હતી અને ભડલીના 40 ગામમાંથી કરિયાણા, કીડી, ઈશ્વરિયા, સાયવદર, શિરવાણિયા, સીતાપર, પીપરડી, ઇંગોરાળા, લીંબાશી, વનાળા વગેરે 12 ગામ આ ઉનડ ખાચરના ભાગમાં આવ્યા. ઉનડ ખાચર ને દેહા ખાચર એટલે મીણબાના ભાગમાં. પણ ઉનડ ખાચર ત્યારે હતા નહીં. કેમ જે મીણબા નાની ઉંમરમાં વિધવા થયા છે. મીણબા તથા દેહા ખાચર જ્યારે આ ભાગ પડ્યા ત્યારે બાબરા તાલુકાના કરિયાણા ગામે પોતાનું રાજ્ય સ્થાપીને રહ્યા. ભડલી ગામેથી કરિયાણા વયા ગયા. અને ભાણ ખાચરના ભાગમાં ભડલી અને ગુંદાળો આદિ 6 ગામ આવ્યા. તો ભાણ ખાચર ભડલીમાં રાજ કરતા અને મીણબા એમના પતિ હૈયાત નહોતા એટલે એમનો દેર દેહા ખાચર ને મીણબા કરિયાણા ગામમાં 12 ગામનું રાજ કરતા અને ભાણ ખાચર ભડલીમાં 6 ગામનું. એક ભાઈ એના ભેગો રહેતો હતો 6માંથી. હવે વાસુર ખાચરના ભાગમાં વાંક્યા તથા ખંભાળા ગામ આવ્યા. અને વાસુર ખાચરનો હવે પરિવાર કહે છે. વાસુર ખાચરને બે પુત્ર થયા, એમાં મોટા મોકા ખાચર ને બીજા ઓઘડ ખાચર. આ લોકોમાં બીજી ત્રીજી પેઢીએ એનું એ નામ પાડે એટલે તમારે ગૂંચવણ જેવું તો રહેશે જ. હવે આ મોકા ખાચર ને બીજા ઓઘડ ખાચર એ વાસુર ખાચરના બંને દીકરા. આ વાંક્યાના મોકા ખાચરની પત્નીનું નામ હોણબા હતું. વાંક્યાના મોકા ખાચર સારા સત્સંગી હતા. એના આપણા સંપ્રદાયમાં ઘણા બધા લીલા ચરિત્રો છે. હવે આ મોકા ખાચરની પત્ની જે હોણબા કીધી ને એની હગ્ગી બેન હતી જે કુંવરબા, એના લગ્ન ગઢડાના જીવા ખાચર સાથે થયા હતા, જે દાદા ખાચરના હગ્ગા કાકા. એટલે દાદા ખાચરના હગ્ગા કાકી થાય. એટલે તમને ખબર પડી જૈન કુંવરબા અને સોણબા બે હગી બેન્યું એટલે વાંક્યાના મોકા ખાચર અને ગઢડાના જીવા ખાચર બે હાઢુભાઈ થાય. સમજાણું? પણ વાલા ભક્તો, આ મોકા ખાચર અને સોણબાની કુંખે બે મુક્તોનો જન્મ થયો, એક સ્ત્રી અને એક પુરુષ. એમાં જે સ્ત્રી એ જ આપણા મહાવૈરાગી રાજબા. ભલી તમારી ચૂંદડી, એમ કીધું ને ચૂંદડી હળગી ગઈ. પુરુષને 18 હાથ છેટે રાખતા એ આ રાજબાનું આખ્યાન તમે બધા સાંભળ્યું છે. અને એનો દીકરો, એનું નામ ઘેલા ખાચર. ખ્યાલ આવ્યો તમને? એટલે રાજબા અને ઘેલા ખાચરને ગઢડાવાળા જીવા ખાચર હગ્ગા માસા થાય. વાત આમ છે. હવે મોકા ખાચરના ભાઈ જે ઓઘડ ખાચર, એમને ખંભાળા ગામ ભાગમાં આવ્યું અને આમને રહ્યું વાંક્યા. એટલે વાંક્યાના રાજબા કહેવાના. આગ્યા ખંભાળા, એમને એક પુત્ર થયો, એનું નામ માણસિયા ખાચર. આ બધા મીણબાના સંબંધીઓ થાય. એમાંથી મીણબાના યોગથી અમુક અમુકને પ્રગટ ભગવાન ઓળખાણેલા સંતોનો સમાગમ મળેલો, જે સમજ્યા એણે ભગવાન ભજ્યા ને બાકીના બધા એમનામ ગુજરી ગયા. આપણે તો મીણબાના સંબંધી એટલે નામ લીધા. વાલા ભક્તો, મીણબાઈ તો મીણબાઈ, એ તો પૂર્વના સિદ્ધ યોગી હતા. બાળપણથી સમાધિ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલા મહારાજ ધરતી ઉપર જન્મા એની એને ખબર. બોલો, નાની ઉંમરથી ભગવાન વર્ણી વેશે વનવિચરણ કરતા એને જાણતા. જેમ મોટીબા અને કુંડળના રાયબા સમાધિ સિદ્ધ હતા અને ભગવાન વનમાં ફરતા અને જે જે લીલા કરતા તે ઘેર બેઠા દેખતા, એમ જ કરિયાણાના આ મીણબાઈ પણ ઘેર બેઠા બધું દેખતા. માત્ર 10 વર્ષની જ ઉંમરે મીણબાઈ પરણીને સાસરે આવેલા સત્સંગરૂપી કરિયાવર સાથે, અને બાળપણથી સત્સંગના રંગે રંગાયેલા હતા. મીણબાઈ ધર્મ નિયમ અને સત્સંગ ભજન ખૂબ કરતા, ખૂબ સાત્વિક જીવન જીવતા. પરંતુ હરિ ઈચ્છા કંઈક જુદી હશે એથી લગ્ન થયા એને માત્ર 3 જ વર્ષ થયા હશે અને એમના પતિ ઉનડ ખાચર સ્વર્ગે સીધાવ્યા. પરંતુ પુરુષોત્તમને જ પરણી ચૂકેલા મીણબાઈને તો કાંઈ શોક થયો નહીં. હાવ નાની વયમાં વિધવા થયા પણ મન મહારાજમાં લાગી ગયેલું ને, પ્રગટ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનો આશરો થઈ ગયેલો, એટલે આવા નાશવંત પદાર્થો કે સુખોની મીણબાને કાંઈ પરવા રહી નહોતી. કેમ જે મહા આનંદ મીણબાને મળી ગયો હતો. મહાજ્ઞાની સતી મીણબાઈ સ્વામીનો શોક કીધો ન કાઈ. ગ્રંથકાર મીણબાને મહાજ્ઞાની કહે છે. મહાજ્ઞાની સતી મીણબાઈ હરિલીલામૃતમાં અચિંત્યાનંદ વરણી અભયસિંહજીને કહે છે કે મહાજ્ઞાની, નહીતર હું બહેનો મહાપ્રેમી ગણાય. બહેનોનું નામ લગભગ જ્ઞાનીમાં ન આવે, પ્રેમીમાં મહિમાવાળામાં. પણ મીણબાઈ એક એવા હતા, એને જ્ઞાનનું અંગ હતું. એ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. મહાજ્ઞાની સતી મીણબાઈ સ્વામીનો શોક ન કીધો કાઈ. પતિ વ્યાગ ગયા એનો, એના જ્ઞાનને બળે એને શોક નથી થયો. કેમ જે ભગવાનની મૂર્તિમાં મીણબા ગુલતાન રહેતા, હરિની મૂર્તિ સાથે એણે પોતાના આત્માની વૃત્તિઓને એકાકાર કરી નાખેલી, ભગવત સ્વરૂપમાં પોતાના ચૈતન્ય રમમાણ રાખેલો. મીણબાએ મનમાં માની લીધું કે જેવી મારા ઠાકોરજીની મરજી. રંચ માત્ર જ્ઞાની પાયમાં નથી, કોઈ ભય થયો નથી, અને ભગવાન સાથે જેના દિલડા રંગાઈ ગયા હોય એને સંસારના ભોગનિક વિષયની આશા શું હોય. સંબંધીઓ બધા રડતા હતા, શોક કરતા હતા, ત્યારે મીણબા સમજણથી એમને ધીરજ આપતા હતા. સંબંધીઓને કહેવા લાગ્યા કે શાહ માટે બધા દુઃખી થાવ છો, શું કામ રડો છો? અમુક તો રડતા રડતા વયોવૃદ્ધ પુરુષો સ્ત્રીઓ મીણબાને માથે હાથ મૂકીને એમ કે કરે, રે નાની ઉંમરમાં દીકરી તારે વિધવાપો આવ્યો, અરે રે તારી આયુષ કેમ પૂરી થાય? મીણબા કહે છે કે ભગવાનની મરજી હોય એમ થાય વડીલો, નાના મોટા સૌ શાંત થઈ જાઓ, એમની સાથેનો મારો કર્મ સંબંધ હવે પૂરો થઈ ગયો, મારી ચિંતા કરશો નહીં, આત્માનો સાચો ધણી તો એક પરમાત્મા જ છે. આવું બોલે હો, સાંભળી રે બધાય, કે ધન છે આની સમજણ, કે અમથા બધા અહીંયા એકા બીજી દેહના ધણી થઈને બેઠા હોય છે, પણ જીવનો ધણી તો એક જગદીશ છે, અને એ કોઈ દી કાંઈ ઓફ થાય એમ છે નહીં, આત્માને કાંઈ રંડાપા હોય નહીં, અને આ દુનિયામાં તો ભગવાનની ઈચ્છાથી જે થવાનું હોય થાય છે, બીજા કોઈનું આમાં કાંઈ હાલતું હોતું નથી. ઓ પ્રભુની ઈચ્છાથી થવાનું થાય,
પ્રભુની ઈચ્છાથી થવાનું થાય,
એનો નથી આ જગમાં ઉપાય,
એનો નથી આ જગમાં.
આ દરેકે શીખી જવાની જરૂર છે. પ્રભુની ઈચ્છાથી થવાનું થાય,
પ્રભુની
આપણી ઈચ્છાથી કાંઈ જગત હાલતું નથી, એનો નથી આ જગમાં ઉપાય,
એનો નથી આ જગમાં ઉપાય.
જ્ઞાની જનો ધીરજ તો ધરે છે,
જ્ઞાની જનો
સમજણા માણસો ધીરજ રાખે, અજ્ઞાની તો રોઈ કૂટી મરે છે,
અજ્ઞાની તો રોઈ કૂટી મરે છે.
રોવા થકી કાંઈ નથી થવાનું,
રોવા થકી
રોયે શું મળે
થવાનું,
મરી ગયું તે નથી આવવાનું,
મરી ગયું તે નથી આવવાનું,
થકી નેત્રનું તેજ જાય,
રોવા થકી નેત્રનું તેજ જાય,
કૂટ્યાથી છાતી દર્દે પીડાય,
કૂટ્યાથી છાતી દર્દે પીડાય,
રૂવે કૂટે પામે મરનાર વાટે,
તે દુખ પામે મરનાર વાટે,
છે એમ ગરુડ પુરાણ માઈ,
છે એમ ગરુડ
એવું ત્યાં લખ્યું છે
પુરાણ માઈ,
સ્નેહી જનોએ રડવું ન કાંઈ,
સ્નેહી
હોય રડવું નહીં, શત્રુઓએ રડવું એને દુઃખી કરવું, જો શત્રુ જાણો જન મૃત્યુ વાળો,
જો શત્રુ જાણો
મરી ગયો ઈ જો એને તમે શત્રુ જાણો, તો રોય કૂટી વળી વેર વાળો,
તો રોય કૂટી
વેર વાળો, રોય કૂટી
વેર વાળો,
જો પ્રીતિ તેના પર થાય હોય, મરનાર ઉપર જો તમારે કાંઈ સ્નેહ હોય તો રડશો નહીં, તો સ્નેહી તેના રડશો ન કોઈ,
તો સ્નેહી તેના રડશો ન કોઈ,
તમે રડશો ન કોઈ,
તમે રડશો ન કોઈ.
ભગવાનનું ભજન કરાય, દાન પુણ્ય કરાય, સેવા કરાય, સત્સંગ કરાય, સ્મરણ કરાય, ધૂન કીર્તનો બેહાડાય, રોયે હું વળે, ગડફાન શેડાન લાલ ને મોવાળા બધું એને મળે, બોલો હેરાન થઈ જાય કે મારે દીકરે મારી વાહે કર્યા પુંજદાન ગડફાના. પ્રભુ ભજી જો પ્રભુ પાસ જાય તો સ્નેહીઓ સાંભળી રાજી થાય. કોઈ ભગવાનના ભક્ત હોય, ભગવાન ભજીને ભગવાનની પાસે ગયા, મૃત્યુ પામ્યા એટલે કે ભગવાનની પાસે ગયા, એમાં તો રાજી થવા જેવું હોય. જો થાય જઈને નરકે નિવાસી તો સાંભળી તે થવું ઉદાસી, નરકમાં ગયો હોય તો ઉદાસી થવું પડે. પુત્રાદી છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ, પુત્ર ધન માલ મિલકત સગા વાલા બધો જ ભગવાનનો માલ છે, આપણને સાચવવા આપેલો, એ આપણને સાચવે ને આપણે એને શેરડી વાહી એરડી ને એરડી વાહી શેરડી, એમાંથી ભગવાન કોક હાંઠો કાપી લે, તેરા ચૂચકો અર્પણ કરીને ભજન કરાય. રોઈ રોઈને તો શું કરવાનું? પૂછીનું આપ્યું ધન પાછું લેશે, શા માટે તેનો કરીએ ક્લેશે? કોઈએ આપણને ઉછીનું આપ્યું હોય તે પાછું ન માગે, દેવું ના પડે, એમાં રોવા બેહવાનું? હે, આપણે સર્વે ભગવાનની વસ્તુ છીએ, પ્રભુ જ આપણા માલિક છે, તેણે જ આપણને જીવન આપ્યું છે અને એ જ પાછું લઈ લે છે. એમાં હે કુટુંબીઓ ભાઈઓ બહેનો શોક શાનો? આમ મીણબા કહે છે. સર્વને ખૂબ ધીરજ આપીને સુખ્યા કર્યા. આવા સમજો મીણબાઈની શું વાત કહીએ. ધન છે એની રેણી કેણી, ધન છે એના પિયરિયામાં, ધન છે એના હાહરિયામાં. સૌ કોઈ એમના વિશે બધા જ પૂજ્ય ભાવ રાખતા, કેમ જે આ જગતમાં ગુણો હોવ ને ગમે દુશ્મન નહીં, તે જો ગુણિયલ હોય તો બધે પૂજાય, અને જો આપણામાં અભાવ અવગુણ ભર્યા હોય તો ગમે ત્યાં જાય ઠોહા ખાઈ, પછી ભલે ને વાંક કોકના કાઢી. હે ગુણવાન નર પૂજ્ય તે સર્વત્ર, સમજ્યા? નિમ્ન કોમમાં જન્મેલો હોય, કાળીઓ લંબુરીઓ દેહે કરીને કાંઈ રૂપાળો ન હોય, પણ જો ખરેખરો ગુણિયલ હોય, બોલો, એના બધા ફોટા રાખે. ગુણ વસ્તુ મહાન છે, બાકી દેહ તો બધાના ધૂળ થવાના, માટે ગુણવાન થવું. પ્રભુ ભક્તિ ઉપર ઘણો પ્યાર, તેને સંસાર ન ગમે લગાર. મીણબાઈને સંસાર ગમતો નથી, મન બધું ઉતારી નાખ્યું છે, ભગવાન ઉપર જ બધો પ્રેમ વાળી દીધો છે. કહે કોઈ આ તો મીરાબાઈ, કહે કોઈ સમુદ્રની જાય, કોઈ કે આ તો મીરાબાઈ ને કોઈ કે આ તો લક્ષ્મીજી છે. એમ મીરાબાઈ ને લક્ષ્મીજીના જેવો પ્રગટ મીણબાઈમાં ભાવ થયો. ધરતી ઉપર ન હોય ને એમાં હવને ભાવ થાય, કેમ જે નડવા આવવાના ન હોય. આ પ્રગટમાં પ્રેમ થવા ને એ ભારે આકરી વાત છે, થઈ ગયો જ બેડો પાર. પૂર્વજન્મના સિદ્ધ યોગીની એવા મીણબાઈ ગામના ભાવિક લોકો તથા સંબંધી જનોને નિરાવરણ દ્રષ્ટિના પ્રભાવથી ઘણી વાર એવું કહેતા કે આજે અયોધ્યા પાછે છપૈયામાં ભગવાન પ્રગટ થયા છે. સાંભળજો, આ બોલે બેઠ બેઠા, તે હવે 18 વર્ષના થયા, આવું બોલે. આજે બાળ મુવાળા ઉતરાવ્યા, હો આજે કાલિદત્તને માર્યો, એ સાંભળો સાંભળો, છપૈયાથી અયોધ્યા આજ રહેવા ગયા છે ભગવાન. હા, આજ માતા પિતાને અક્ષરધામમાં મોકલ્યા. આમ આવી બધી મીણબાઈ વાતો કરે છે, શું કામ? કે એ એવું ભાળતા હતા. મીણબાઈ તે સઘળું નિહાળે,
મીણબાઈ તે સઘળું નિહાળે,
ભલે ભલે ઘેર બેઠા સમાધિમાં ભાળે,
ઘેર બેઠા સમાધિમાં ભાળે,
પછી પોતાના સંબંધી પાસ,
પછી પોતાના સંબંધી પાસ,
કરે વાત તે સર્વે પ્રકાશ,
કરે વાત તે સર્વે પ્રકાશ,
કહે એક મહાબ્રહ્મચારી,
કહે એક મહાબ્રહ્મચારી,
હા વનમાં વિચરે છે વ્રતધારી,
વનમાં વિચરે છે વ્રતધારી,
ગયા પ્રથમ હિમાચળ ભણી,
ગયા પ્રથમ હિમાચળ ભણી,
કરી જાત્રા તીરથની ઘણી,
કરી જાત્રા તીરથની ઘણી,
પછીથી તે જગન્નાથ જઈને,
પછીથી તે જગન્નાથ જઈને,
સેતુ બાંધ ગયા ખુશી થઈ, તે સઘળું નિહાળે,
મીણબાઈ તે સઘળું નિહાળે,
હા ઘેર બેઠા સમાધિમાં ભાળે,
ઘેર બેઠા સમાધિમાં ભાળે.
છે ને અદભુત વાત. વ્યાસજીએ સંજયને આપી હતી ને દિવ્ય દ્રષ્ટિ, ધૃતરાષ્ટ્ર ને કહેવા, ડોહા આજ તારા આટલા ને ભીમે સોલી નાખ્યા. ઓલો આમ જોઈને કે હવે આટલા વિદ્યા છે એમ. આમને તો જન્મ સિદ્ધ દિવ્ય દ્રષ્ટિ છે. બોલો, કોઈ વાર તો વીણબા એવું કહેતા, આજે તે વર્ણી મહાઘાટા વનમાં ભયંકર હાથીઓની ભેળા ફરેશ. હે કા, જંગલી ગાયોના ટોળામાં વર્ણી હાલ્યા જાય છે આ મને દેખાય. કોઈ વાર તો એવું બોલે કે આજે નાના એવા વર્ણી સિંહોના ટોળામાં મેં જોયા. હે કે કોઈ વાર ગેંડાના ટોળામાં, કોઈ વાર અપાર કસ્તુરી મગના ટોળામાં ફરેશ. કોઈ વાર પોતાને દિવ્ય મૂર્તિના દર્શન થતા હતા. અને પછી મીણભાઈ સમાધિમાંથી જાગી પોતાને જે પરમાત્માના દિવ્ય અલૌકિક દર્શન થયા ને એનું નખશિક વર્ણન કરતા. આહા હા, આવું એમનું મુખારવિંદ, આવી નમણી નાશિકા, આવી અણિયાળી આંખ્યો, આવું બધું. મુખહી પુરાણ ચંદ અધર સો બિંબ સમાન તે
કહી પુરાણ ચંદ અધર સો બિંબ સમાન
સત સો મંદ હિ મન તપ કરત તત્પર હોય.
સત સો મંદ હિ મન,
મંદ મંદ હશે તપ કરે છે ભગવાન
તત્પર હોય.
હા,
શિર પર કેશ અનુ અઢાર વર્ષ કી વય રહે હું.
શિર પર કેશ અનુ
હરિચરિતામ સાગર માં આધારન સ્વામી લખે.
મનોહર રૂપ ચિતવત તૃપ્ત ન હોત
કહું.
ચિતવત તૃપ્ત ન હોત
કહું.
આમ મીણબાઈ વર્ણન કરે છે. પૂરણ માસીના ચંદ્રમાં જેવું મુખ છે, અધર લાલ લાલ પાકા ગીલોડા જેવા છે, હસે છે મંદ મંદ અને તપ કરે છે. શિર પર એવા સરસ મજાની જટાના કેશ છે, 18 વર્ષની ઉંમર છે હો, અને મહામનોહર રૂપ. અરે એને ચિતવતા ચિતવતા ધ્યાન ધરતા ધરતા કંટાળો ચડે નહીં ને, એવા રૂપાળા છે. વળી કોઈ વાર મીણબાઈ એવું કહેતા કે આજ વર્ણી રાજ નીલકંઠ બ્રહ્મચારી ફરતા ફરતા જુનાગઢ પધાર્યા છે. ગિરનાર પર્વત ચડી રહ્યા છે, આવું ડોશી બોલે લ્યો. પછી કે છે, હવે ન્યાથી વાલો મારો માંગરોળ વાયવા છે. બોલો, સમુદ્ર ને કિનારે બેઠા છે. હવે ન્યાથી કે છે, લોજપુર પધાર્યા, લોજની વાવે આવી બેઠા બ્રહ્મચારી. પછી વળી કે, આજે પીપલાણામાં રામાનંદ સ્વામીને મળ્યા. હે કે, આજે જેતપુરમાં વાલો મારો ગાદીએ બેઠા, એમ હવને વાતું કરતા. ડોશ્યુને નવાઈ લાગતી કે મીણબા આવું બધું હું બોલો છો, આવું બધું હોય સાચું કહું છું કે. લો, એકવાર ડોશ્યો, એકવાર મારો પ્રગટ પ્રભુ આપણે ગામ આવશે. ત્યાં બધી ડોશ્યું કે, શું કહો છો, કેદી આવશે કે એક દી આવશે, અને આપણા ગામની પંચપીરની જગ્યા છે ત્યાં પ્રભુ ઉતરશે. આમ ભવિષ્યવાણી પણ ભાંકતા સૌને સત્સંગની વાતો કરી, ભગવાન મળ્યા પહેલાં ભગવાનની વાતો કરીને ડોશ્યુને સત્સંગ કરાયો ડોહી. હેલ્યો, હે આવી ડોહિયું ને આ ગામોગામ નથી થતી. હું ખોક જગ્યાએ ક્યારેક હરી ઈચ્છાથી આવા રત્ન પાકે છે, આવા ઇતિહાસો નિભજે છે. બાકી બધા જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, પાણીમાં બડબડિયા થાય છે ને ફૂટે છે, થાય છે ને ફૂટે છે. કોકના જ આવા ઇતિહાસ બને છે. આવા મહાસતી મીણબાઈ આવી આવી વાતો ઘણી વાર કરતા અને પ્રભુ પ્રેમમાં નિમગ્ન બની જતા અને એને સમાધિ થઈ જતી. કોઈ વાર ઊંચા સાદે રડવા માંડતા ભગવાનના પ્રેમમાં, તો કોઈ વાર એકલા એકલા એકાંતમાં હસવા લાગે. જાણે પ્રભુ મને આનંદથી ભેટા, આનંદથી મારી અરે વાત કરી, આમ હસવા માંડે. કોઈ વાર વાતો કરતા હોય ભગવાન અરે, આવી એમની સ્થિતિને ઓલા બિચારા સંસારી જીવડા શું સમજી શકે? એમાંથી ઘણા તો વળી એવું કહેતા હતા કે બા નાની ઉંમરે વિધવા થયા, તેથી એનો આઘાત સહન ન થવાથી એમને ચિદભ્રમ થઈ ગયો છે. બોલો લ્યો, આ જગતમાં પ્રગટનો મહિમા સમજી શકે એવા બહુ ઓછા. બાકી વ્યા જાય પછી હવને મહિમા થાય, બહુ સારા હતા ને મોટા હતા પછી આખ્યાન ગવાય, પણ હોય ત્યારે કોઈને મહિમા થતો નથી. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે, ઓલા રમાપતિ ની રીત જી 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 એ જી. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રે રે, ઓલા રમાપતિ ની રીત. કહી દઉં એક વાત, આજે એવા બહુ સંતો ને બહુ હરિભક્તો પ્રગટ છે, અને કેટલી બહેનો આવી પ્રગટ છે, સાચું કહું છું, પણ આજે એનો મહિમા નહીં ગાઈ શકીએ, એનું આખ્યાન નહીં કહી શકીએ. કેમ જે આપણાથી પ્રગટનો સ્વીકાર થાય એવી હજી ક્યાં સમજણ કે બુદ્ધિ છે. વયા જાય પછી ગાહું બધા છે, હો ગણાય છે આ સભામાં કેટલાય છે. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે, નો જાણે ઓલા રમાપતિ ની રીત. આ તો ભગવાન ની જ આવી રીત છે ભાઈ. હરિ કૃપાથી હરિજન જાણે જાણે, હરિ કૃપાથી હરિભગત જાણે, હો એવા હોય એવાને જાણે કે આ હાલતું ચાલતું અક્ષરધામ છે. હે કાનો દેહ પડ્યો નથી ને એટલે આના રૂમાડાઓમાંથી તેજની કિરણોની છટાઓ નીકળતી નથી, બાકી આ દેહ પડે એટલે આ તો અક્ષરધામ ઝળહળા ઝળહળા ભગવાનને રહેવાનું ઘર સમા સંત હરિભગત છે. અને એમ મહિમા જાણ્યા વગેરે કોઈ દી આપણા સત્સંગના મૂળ જામે નહીં. હે કે આપણી વાસના અંતઃશત્રુ પાછા હટે નહીં, આવા ભગવાનને આવા ભગવાનના સંતની પ્રગટ પ્રાપ્તિના કેફ વિના પંચ વિષયની વાસના કોઈ દી જાય નહીં. સમજી રાખજો, જ્યાં લખવું હોય ને લખી લેજો. હરિ કૃપાથી હરિજન જાણે, અને ઓલું જગત આંધળું ભીત, એ જ જગત આંધળું ભીત તે કેવું, નિંદા કરવા માંડે એમું. સમજ્યા હેણ્યા વગેરે ભગવાનના ભગતની ભગવાનની નિંદા કરવા માંડે એવું આ જગત છે. મીરાબાઈની ઓછી નિંદા કરી હતી, બોલો, નરસિંહ મહેતાની નિંદા ઓછી થઈ હતી, આ કે ના, પાંડવોની નિંદા લોકોએ ઓછી કરી હતી, બોલો ને. આપણા નંદ સંતોને ઓછા માર્યા છે, ઓછી નિંદા કરી છે. આપણા કેટલાય હરિભગતને નાચબારા મૂક્યા હતા ને ઓછા હેરાન કર્યા હતા, ઓછી નિંદા કરી હતી. આપણા સત્સંગની અતિ મહિમા વાળી દીકરીઓ સાસરે ગઈ, એની કંઠીઓ તોડી, ડુંગળી લહણ એના ગોળામાં નાખ્યા અને એમની નિંદા કરીને માર માર્યા, એવા ઇતિહાસ તમે ઓછા નથી સાંભળ્યા? બોલો, વયા જાય પછી કે હારા હતા? હે લ્યો બોલો, પછી તો સૌ કહે કે બહુ હારા હતા. હારા હતા એમ સૌ કહે છે વળી વળીને વારંવાર, પણ સારા છે એમ જો કહો તો તમને લાખ નમસ્કાર. હારા હતા એમ હવ કહે છે વળી વળીને વારંવાર. બરોબર, આપણે બધા હો, હું ને તમે બધાય, પણ હારા છે એમ જો કહો તો તમને લાખ નમસ્કાર. આ ચાતુર્માસમાં નિયમ લ્યો, રોજ 10-15 જણાને હારા છે એમ બોલું, વખાણ કરવા. એ હા, એકાબીજીની આગળ કરવા, એ હોય તાર ન કરવા, એની પછવાડે વખાણ કરવાની ટેવ પાડો. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિ કૃપાથી હરિજન જાણે, અને ઓલું જગત આંધળું ભીત, એ તો કાંઈ ન જાણે. જગત આંધળું ભીત તે કેવું કેવું, નિંદા કરવા માંડે એવું. કહે ગોવિંદ રામ પછી તો હવ વખાણે, પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. જે 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 ન હોય આપણે તો પ્રગટ સેવી લેવા. પ્રગટ અગ્નિથી ટાઈટ જાય, પ્રગટ રોટલો હોય ને તોય ભૂખ જાય. સમજાણું, પ્રગટની વાત જ જુદી. મીણબાઈના જીવનમાં પણ વાલા ભક્તો આવું જ બનેલું. મીણબાને ઘણા નહીં સમજી, એકેલા ઓળખી એકેલા. હા, પરંતુ ઘણા સમજુ લોકો તેમનો આધ્યાત્મિક જીવન અને દળ બ્રહ્મચર્યની ઉચ્ચ સ્થિતિને કારણે મીણબાને દેવી સ્વરૂપ સમજતા. હો, સમજનારા હોય ન હોય એવું નહીં. હા વાલા ભક્તો, મીણબાઈના દિયર દેહા ખાચરને કોઈ સંતાન નહોતું. બે પત્નીઓ કરી તોય દીકરો થયો નહીં. મીણબાઈ તો મહાભક્તને વૈરાગી હતા, પરંતુ એમ થયું કે વંશ વારસ માટે ભાઈને દીકરા હોય તો સારું. એમના વંશજ સિદ્ધાર્થભાઈ વીરાભાઈ ખાચરે ઇતિહાસ મોકલ્યો છે, આપણને આમાં ઘણી બધી મદદ કરી છે. એમના કહેવા પ્રમાણે એક વાત સમજવા જેવી છે કે દેહા ખાચરને પુત્ર પ્રાપ્તિ કઈ રીતે થઈ. કરિયાણામાં મીણબા પોતાના દિયર દેહા ખાચર ભેળા રહેતા હતા. મનમાં એમ થયું કે ભાઈને સંતાન હોય તો સારું. હરી ઈચ્છાથી એક દિવસ એમની ડેલીએ એક સૂફી સંત આવ્યા. ભારતીય મહાત્માઓની તાકાત કેટલી છે એ આમાં સમજ્યા જેવી એક કથા આવે. સૂફી સંતને જોઈને, એનું તેજ જોઈને મીણબા ઓળખી ગયા કે આ સંત સિદ્ધિવાળા છે, ભગવાનના છે, સાચા છે. એટલે મીણબાઈએ એમની પેલી બે દેરાણીઓ અને એમના દેરને વાત કરી કે આ સંતની સેવા કરો. એમની કૃપાથી, એમના આશીર્વાદથી તમારે ત્યાં પાણા બંધાય કે છે. આમ મીણબાઈએ આશીર્વાદ આપી દીધો કે એમની સેવા કરો, તમારું કામ પૂરું થઈ જાય. મીણબાના કહેવાથી એ સંતની સેવા કરી છે, તેથી સંતે આશીષ આપતા દેહા ખાચરને એક દી કહ્યું કે અલ્લાહ તારી આરજુ પૂરી કરેંગે, ભગવાન તમારું ભલું કરશે. આશીષ આપી સૂફી સંતો ગામના પાદરમાં વડ નીચે ગયા અને ત્યાં જઈને આસન લગાવ્યું અને ધ્યાન ધરવા બેસી ગયા છે. પણ કમાલ થઈ, દેહા ખાચરના મોટા પત્નીને જાલંધરનો રોગ હતો, પેટમાં પાણી ભરાઈ ગયું હતું. ઊભા થઈએ કે એવી બહુ પરિસ્થિતિ નહીં, પોતે હુતા હતા. અને હરી ઈચ્છાથી એ જ સમયે એને સપનું આવ્યું. સપનામાં એક સાધુએ આવીને એના હાથમાં દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું, યહ દૂધ પીઓ. રાણી વિચારમાં પડ્યા કે આ સાધુ મહારાજ કોણ હશે. સાધુને ફિરસે કહા, મેને કહાને આપ યે દૂધ પી લો. પછી રાણીએ ત્રણ દૂધના ઘૂંટડા પીધા, પછી બંધ થઈ ગયા. એટલે સાધુએ કહ્યું, ઓર પીઓ. વળી એક નાનો ઘૂંટડો પીધો. ત્યારે એ સાધુ બોલ્યા, તુમ્હે તીન લડકા હોગા ઓર એક લડકી હોગી. હવે જાલંધરનો રોગ કોઈ દી હોતા હશે, થતા હશે, વાત કરો. રાણી આશ્ચર્ય પામી ગયા. આ રાણીને પણ મીણબાના યોગથી સત્સંગ થયો હતો. પછી સપનામાં ને સપનામાં એ રાણીએ તરત જ પેલાને કહ્યું કે સાધુ રામ, મને તો તમે ત્રણ દીકરાને એક દીકરીનો આશીર્વાદ આપ્યો, પણ આ મારી નાની બેન, એટલે એને શોક થાય, બીજી રાણી, એમને કાંઈ નહીં. જો પહેલાં આવા હતા, પોતાની શોકને પણ સંતાન થાય એવું ઈચ્છતા ને એનોય આશીર્વાદમાં ભાગ માગી લેતા. હવે તો એને ન થાય, થારું થયું હોય તો ટાળી દે. હે કે મારી નાની બેનને કાંઈ નહીં. ત્યારે સાધુ કહે, તું ઓર દૂધ પીવો. એ બીમાર હતા, પીવાય એવું હતું નહીં, છતાં લાગણી વશ બે ઘૂંટડા દૂધ પીધું. ત્યારે સાધુ બોલ્યા, ઉનકો દો લડકે હોંગે. રાણી ખુશ થયા. અને અંતમાં સાધુએ ઉમેર્યું કે સુબહ મેં તું વડકે નીચે આના ઓર વહા જમીન પે નીચે કબર હૈ વહ કબર કો બહાર લાના. આમ સાધુ બોલી આટલું જ કહેતા દ્રશ્ય થઈ ગયા મોટી રાણીને સપનું પૂરું થઈ ગયું. હવારમાં સપનાની વાત પતિદેવ દેહા ખાતરને કરી. બધાએ દરબારો ભેગા થયા. કોક કે ભાઈ આ તો હોણાની વાત છે, કોક કે હોણાની જ વાત નથી. મીણબાના કહેવાથી પેલા સાધુને આપણે જે સેવા છે એને જ સપનામાં આવીને વરદાન દીધા છે, માટે વાત ખોટી હોય નહીં. હાલો પંચપીરની જગ્યામાં જઈએ. એમ કરીને પાદરમાં વડ નીચે પહોંચ્યા અને રાણીને પણ ત્યાં બીમાર હતી છતાંય ઉપાડીને લઈ ગયા. હા, દર્દ બહુ હતું. પરિશ્રમને કારણે રાણી થાકી ગયા. ત્યાં જઈને વિસામો લીધો. એ જ સમયે જાલંધરના રોગને કારણે પેટમાં મોટી ગાંઠ હતી. પાણી ભરાણું હતું. ત્યાં સોયની અણી જેવું એક છિદ્ર થઈ ગયું. એમાંથી પાણી માંડ્યું ઝરવા. જોત જોતામાં થોડી જ વારમાં ત્યાંના પેટનું દર્દ દૂર થઈ ગયું. સપનામાં સંતે બતાવેલ જગ્યાએ એક નાની ટેકરી હતી. એ જમીન ખોદાવી એમાંથી 6 કબરો નીકળી. એમાં 5 ભાઈની હતી ને 1 બેનની હતી. તે હતી નાની હતી, બેનની હતી. આ 5 ભાઈઓની કબરો એ જ પંચપીરની જગ્યા તરીકે ઓળખાય છે આજે. સંતના આશીર્વાદ મુજબ પછી મોટી રાણીને ક્રમથી 3 પુત્ર થયા. એમાં મોટા ભાઈની યાદી રહે એવા હેતુથી ક્ષત્રિય પરંપરા મુજબ દેહા ખાચરે મોટા પુત્રનું નામ ઉનડ ખાચર રાખેલું. નહીતર આમ તો ઉનડ ખાચર એનો મોટો ભાઈ ને મીણબાનો પતિ, પણ દેહા ખાચર એના દીકરાનું, એના ભાઈની યાદી રહે એટલા માટે નામ ઉનડ ખાચર રાખ્યું. બીજા દીકરાનું નામ ઓઢા ખાચર રાખ્યું. ત્રીજા દીકરાનું નામ લુણા ખાચર. અને એક દીકરી થઈ હતી. જે નાની રાણીને 2 પુત્રો થયા. એકનું નામ રાણા ખાચર ને બીજાનું નામ ભોજા ખાચર. આમ દાહા ખાચરને પુત્ર પ્રાપ્તિ વગેરે જે કાંઈ મળી સફળતા એ મીણબાની પ્રેરણાથી અને કૃપાથી મળેલી છે. તેથી એમને મીણબા પ્રત્યે અતિ પૂજ્ય ભાવ થયો અને એવી દ્રષ્ટિએ જોતા હતા કે મીણબાને લઈને આપણે વંશવારસ પામ્યા અને સુખી થયા. એ જી સમર્થ હતા આ મીણબા, વળી હતો સંતમાં પ્યાર. સંતના આશીર્વાદ અપાવી કરાયો વંશ વિસ્તાર. આમ તો મીણબા આશીર્વાદ દે ને તોય સંતાનો થાય, પણ પોતે એવું ન કર્યું. સંતના આશીર્વાદ અપાવીને વંશ વિસ્તાર પોતાના દિયરનો કરાયો. એ જી જગમાં સંત મહાન છે, મીણબાઈ એવું બતાવડાવ્યું. જગમાં સંત મહાન છે, સંતમાં હરિ સાક્ષાત. સ્વપ્નામાં સંત રૂપે હરિ આવી કરે છે વાત. એ જી આશીર્વાદ રૂડા આપે છે, વળી આપે આશ્વાસન. સંત રૂપમાં શ્રી હરિ આવી રૂડા બોલે છે વચન. આવા તો ઘણા ઇતિહાસો છે વાલા ભક્તો. સમય પછી સમય ચાલ્યો જાય છે. મીણબા તો પોતાની રીતે સમાધિમાં મહારાજની લીલાઓ જોઈ અને કરિયાણામાં જે ડોશી મંડળ હાલે છે એમાં વાતો કર્યા કરે છે કે એક દી ભગવાન આવશે એમ. સમય ચાલ્યો જાય છે ને મીણબા કરે છે વાત, એક દી વાલો મારો આવશે દેશે દર્શન સાક્ષાત. એ જી એક દી વાલો મારો આવશે દેશે દર્શન સાક્ષાત. રોજ રોજ પ્રગટ પ્રભુની નિત નવી વાતો કરતા રહે છે. કરિયાણા ગામના પાદરથી થોડે દૂર એક બહુ ઊંચો લીમડો હતો. હા, લોકો બધા બહુ ઊંચો હતો ને એટલે એને દૈટ લીમડો કહેતા. એની પડખે એક વડલો હતો. તળાવ થતા લીમડો પડી ગયો છે, વડલો છે. સંવત 1860ની ચાલ હાલે છે. પંચપીરની જગ્યામાં આવેલ વડલો હતો એની નીચે મુખાકૃતિ જેમની શાંત છે, જેમનું ચિત્ત અલૌકિક સ્થિર છે, અલૌકિક પ્રતિભાશાળી કરુણામૂર્તિ, એવા સંતોએ આવીને ત્યાં આસન જમાવ્યા. વિક્રમ સંવત 1860 ની સાલમાં વાયુવેગે નાનકડા ગામમાં વાત પ્રસરી ગઈ કે ગામને પાદર પંચપીરની જગ્યામાં સંતો આવ્યા છે. કોણ હશે કોણ હશે? આ કરુણામૂર્તિ સંત એટલે 5-7 સંતો સાથે રાયપુરથી મીણબાના પ્રેમને જ આધીન થઈને પધારેલા સર્વા અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન હતા. આ બાજુ મીણબા ધ્યાનમાં બેઠા છે, એને ખ્યાલ આવી ગયો છે, વાલા ભક્તો નદી પર્વત અને વૃક્ષોથી સુશોભિત સ્થાન જોઈ અહીંયા મહારાજ એવું બોલ્યા કે આ સ્થાન ઉપર અમને બહુ જ પ્યાર ઉપજે છે, કોઈ વખત આવીને અહીં રહેશું. ત્યાં નીકળતા ગામ લોકોએ જાણ્યું કે આ કોઈ સંત મહાત્માઓ છે, પણ મીણબાઈએ સમાધિ દ્વારા જાણી લીધું છે કે હું જેની રાહ જોઈ રહી છું એ પ્રગટ પ્રભુ આજે અહીં આવ્યા છે. પ્રગટ પ્રભુ અહીં આવ્યા છે એ તો આકડા બાકડા થઈ ગયા, પણ ઓજલમાં રહે ને રાણીઓના એવા બધા વર્તમાન હોય છે. એમાંય મીણબા તો વિધવા છે, કાળા લુગડા પહેરે છે. એમણે તરત જ પોતાના કુટુંબીજનોને કેવડાવીને બોલાવ્યા, બધા આવ્યા અને કહી દીધું કે હું તમને કાયમ પ્રગટ પ્રભુની વાત કરતી હતી, હું કહેતી હતી કે વાલો મારો આવશે, એ મારો ભગવાન આવી ગયા છે, અત્યારે પંચપીરની જગ્યામાં બેઠા છે, જાઓ તમે જલ્દી તેને તમે આદરપૂર્વક વાચતે ગાતે હામૈયા કરીને અહીં ચડી લાવો, જાઓ જલ્દી. મીણબાઈ આવું કીધું એટલે બધા દરબારો ને ગામના લોકો ઢોલી બોલાવ્યા, ઢબડાટી બોલાવીને લઈને હામૈયું આવ્યા મહારાજની સન્મુખ. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગે છે, ઢોલ ઢીબાય છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણનું મીણબા દ્વારા થતું સ્વાગત જોવા આકાશમાં દેવતાઓ વિમાન લઈને આવી ગયા છે. આકાશથી વિમાન છવાયું, સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. ઢીબાંગ ઢીબાંગ હામૈયું પંચપીરની જગ્યાએ પહોંચ્યું. ભગવાન સ્વામિનારાયણ સંતો સાથે બિરાજમાન છે. અલૌકિક મૂર્તિ કાંતિ તો જોયા જેવી છે. આવીને દરબારોએ જોયું, પણ ભગવાનના ચરણમાં 16 ચિહ્ન જોતા જ મેઘવર્ણનો સુંદર સ્વરૂપનો અદ્ભુત જાકમ ઝોળ પ્રભાવશાળી આ દેહ જોઈ સૌને ખબર પડી ગઈ કે આ જ ભગવાન છે. રૂડી મૂર્તિ મનોહર ભાળી જાણ્યા શ્રીહરિ સંશય ટાળી, કર જોડીને અરજ ઉચારી ચાલો વાસ અમારે મુરારી. કરિયાણાવાસી દરબારો ગામજનોએ પ્રગટ પરમાત્માને પંચભીરની જગ્યામાં દંડવટ કરીને ભાવથી કહ્યું કે અમારે ગામ પધારો, પરમાત્મા પધારો. દરબારો બોલવા માંડ્યા, મહારાજ આપ બહુ કૃપા કરીને અમારા ગામમાં પધાર્યા, તમારા સેવક બાશ્રી મીણબાઈ આપની રાહ જોવે છે. બહુ વખતથી કહેતા હતા કે વાલો મારો વનમાં ફરે, વાલો મારો આવશે, એ તમે આજ આવ્યા હો. એમ જ્યાં વાત કરે છે ને કરિયાણાવાળા બધા ભેગા થઈને પંચભીરની જગ્યામાં, ત્યાં તો સ્વયં ઇન્દ્રદેવ દેવરાજ ઇન્દ્ર એ જ વખતે અનેક કળાઓથી સંપન્ન એક અમૂલ્ય અશ્વ લઈને ત્યાં આવ્યા, પણ ઇન્દ્રના રૂપમાં નહીં, બ્રાહ્મણના રૂપમાં એક ઘોડો લઈને આવ્યા. દેવ ઘોડો કહેવાય એને, ભગવાનને આપવા આવ્યા છે. ઇન્દ્રે બ્રાહ્મણના રૂપમાં આવીને ભગવાનને અશ્વ અર્પણ કરવો છે એટલે વાત કરી. પણ આ ઘોડો કેવો હતો ખબર છે? આ ઘોડો શ્રેષ્ઠ હાથીનું રૂપ ધરી શકતો અને ગરુડનું રૂપ પણ લઈ શકતો, દેવતાય ઘોડો છે. એવા અશ્વને જોઈને લોકોને બહુ આશ્ચર્ય થયું, એથી દરબારોએ ઓલા બ્રાહ્મણને પૂછ્યું એટલે કે ઇન્દ્રને, આ ઘોડાની કઈ જાત છે ભૂદેવ? એટલે બ્રાહ્મણ હરખાતા હરખાતા કે અલા કાંઠી દરબારો, તમને આમાં ન ખબર પડે, આ તો દેવ જાતિનો ઘોડો છે ભાઈ, દેવ જાતિનો. હા તમે, હું બ્રાહ્મણ છું એમ, તે આ ઘોડો કેમ તમે આ લઈને આવ્યા છો? આ ઘોડો મારે કોકને દઈ દેવો છે. કેમ, તમારે આવો સારો ઘોડો રાખવો નથી? અરે ભાઈ હું બ્રાહ્મણ, આવા શ્રેષ્ઠ ઘોડાને ખેલવી જાણું નહીં, આ ઘોડો મારાથી હચવાતો નથી. કેમ નથી હચવાતો? કે ના ભાઈ, આના ઉપર તો મારાથી અસવારી જ થતી નથી. કેમ છે? આ ઘોડાનો તો મનના જેવો વેગ છે. ઓહો, હા, મારા મનમાં એમ થાય છે કોઈ રાજાને દાનમાં આપ્યો હોય તો સારું. આ કાંઠી દરબારો ને કે ભૂદેવ, હવે દાન તમારે બ્રાહ્મણોને શું દેવાના હોય? વેચી નાખો ને, કે છે. હે, તારે કહ્યું કે જુઓ કાંઠી દરબારો, મને ધન રૂપિયા દેનારા ઘણાય મળ્યા છે, પણ મારે ધનની કાંઈ જરૂર નથી, મારે તો આ અશ્વ સત્પાત્રને આપવો છે. પછી મેં વિચાર કર્યો કે આ અશ્વ મારે શ્રીહરિને આપવો છે, કેમ જે શ્રીહરિ જેવું કોઈ સત્પાત્ર નહીં, તેથી આજે મેં આ અશ્વ પ્રગટ ભગવાન શ્રીહરિને કૃષ્ણાર્પણ કર્યો, એમ કરીને ઘોડો મહારાજને આપ્યો. કાઠી દરબારો કે વાહ ફાવી ગયા, હાલો ભગવાન શ્રીહરિ કે લાવો તારે ઘોડા માથે અશ્વારી કરીને હામૈયું કાઢીને ઢોલ વગાડીને કરિયાણામાં પ્રવેશ કરીને. પછી ભગવાન સ્વામિનારાયણ દેવતાએ ઘોડા ઉપર અસવાર થયા. જેવા ભગવાન ઘોડા ઉપર બેઠા એટલે ઘોડો મોટો જબર હાથી બની ગયો. ગામના લોકોને આશ્ચર્યનું પાર ન રહ્યું. એ બધા કહેવા માંડ્યા આપણે આવી વાત ક્યારેય સાંભળી નથી ભાઈ, આ તો નજરે દેખી. પછી હામૈયું ત્યાંથી હાલ્યું, અતિ આનંદ ઉત્સવ સાથે સૌ દરબારગઢ સુધી આવ્યા. ભગવાન સ્વામિનારાયણે ત્યાં હાથી ઝુકાડ્યો અને ભગવાન હાથીથી હેઠા ઉતર્યા. ઈ ભેગો બોલ્યો હાથી મટીને પાછો ઘોડો થઈ ગયો. જુઓ ને વાતો બધી, લોકો વિશેષ આશ્ચર્ય પામ્યા. પછી ભગવાન ત્યાંથી આમ હાલ્યા તે ધૂળમાં ભગવાનના પગલા પડ્યા, એમાંય ચિહ્નો સ્પષ્ટ દેખાયા, એમ આધારાનંદ સ્વામી લખે છે હરિચરિતામાં સાગરમાં ચિહ્ન દેખાયા પગલા. ચિહ્નો જોઈને દરબારોને મીણબાઈના વચનમાં વિશ્વાસ આવ્યો કે ખરેખર મીણબા કહેતા હતા પ્રગટ ભગવાન આવશે, એ જ આ પ્રગટ ભગવાન. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એમને પૂજ્ય ભાવ થયો. દેહા ખાચરે પ્રથમ ભગવાન સ્વામિનારાયણને પોતાના દરબારમાં પધરાવ્યા, સંતોને પધરાવ્યા. જેવા બેઠા એવા દરબારે બધા માણસોને કહેવડાયું કે તત્કાલ ભોજન વ્યવસ્થા તૈયાર કરજો, પાછું સંતોને ભગવાનને જમાડવા પડશે. એટલા સમાચાર માણસોને કહેવડાવ્યા. પછી ભગવાન સ્વામિનારાયણને દરબારે પ્રાર્થના કરી કે મહારાજ મીણબાને ઉરળે પધારો, સતી ઘણા વખતથી આપની રાહ જોવે છે, એમને દર્શન દ્યો પ્રભુ. એટલે ભગવાન સ્વામિનારાયણ મીણબાને ઓરડે પધાર્યા છે અને મીણબા તો કાયમ એમને ધ્યાનમાં દેખતા એ જ પ્રગટ મૂર્તિને હૈયાના હેતથી નિહાળી મીણબા રાજી રાજીના રેડ થઈ ગયા. પધારો પધારો મારા પ્રાણ આધાર, પધારો પધારો પ્રધારો રે મંદિર મારે મેર કરે મોરાર, પધારો
પધારો રે
સુખ દેનાર તમ વિના મારો રે, કોઈ નથી તમે સાંભળો સુખ દેનાર,
તમ વિના મારો રે કોઈ નથી તમે
સાંભળો સુખ દેનાર. હરી કરી કૃપા રે મુજને મોજાર,
હરી હરી કૃપા રે મુજને વાલા જોડો મૂર્તિ મોજાર.
પ્યારા પધારો રે મંદિર મારે મેર કરે મોરા,
પધારો રે મંદિર મારે મેર કરી મોરા.
सागर रे सुखकारी दुखकारी दीन दयाल सुखकारी दुखहारी दीन दयाल
सागर रे
भले भले
सुखहारी दीन दयाल
सुन जो विनती रे वालम जी तमे मारा छो रखवाल मेरे करे मोरार
प्यारा पधारा रे मंदिर मारे मेरे करे मोरार
हे आव्या आव्या रे आव्या वालो आव्या मारे घेर
आव्या रे आव्या वालो आव्या मारे घेर
आव्या आव्या रे आव्या वालो आव्या मारे घेर अतिशय मेहर
वाले रे ज्ञान जीवन पर अतिशय मेहर
प्यारा पधार रे मंदिर मारे मेरे करे मोरा પ્રગટ ભગવાનને પહેલવેલા નિરખ્યા છે, ભાવથી સ્વાગત કર્યો છે, નેણા ભરીને દર્શન કર્યા છે, પાલો પાથરીને પગે લાગીને પરમાત્માના ચરણનો સ્પર્શ કર્યો છે. પછી ભગવાન શ્રીહરિ ઓરડા બહાર આવ્યા છે અને સભા ભરીને બેઠા છે. એ જ સમયે શ્રીહરિના ચરણાર વિંદના 16 ચિહ્નોમાંથી દિવ્ય તેજ નીકળવા માંડ્યું. એ તેજમાં દેહા ખાચર વગેરે સર્વને અક્ષરધામના દર્શન થયા. આ તો પ્રગટ ભગવાન છે, આવા આશ્ચર્ય દેખાડવા એ તો એમને રમત છે. અક્ષરધામ દેખાણું દિવ્ય 16 ચિહ્નના તેજમાં ત્યાં અનંત મુક્તો શ્રીહરિની સ્તુતિ પ્રાર્થના કરતા દેખાયા. તેથી પોતાના ઘેર પધારેલા સહજાનંદ સ્વામીને આ તો પ્રગટ ભગવાન છે એમ ઓળખી લીધા, દ્રઢ નિશ્ચય કર્યો છે અને સમાધિમાંથી જાગ્યા, દિવ્ય ભાવ વિશેષ દેખાડ્યો, અતિ સૌને આનંદ પમાડ્યો, દેહા ખાચર આદિક સાથે ધર્યા નિયમ હરિવર હાથે. પછી બધા દરબારો એ ભગવાનને હાથે વર્તમાન ધરાવ્યા, બધા ભગત થયા અને ખરેખરા ભગત થયા. થયા ભક્ત પ્રભુના અનન્ય, ક્યાંય આસ્થા રહી નહીં અન્ય, આવા જોરદાર ભગત થયા છે. પછી દેહા ખાચર વગેરે વર્તમાન ધારીને સત્સંગી થયા. આમ ત્યાંના લોકોમાં સત્સંગના બીજ રોપાયા છે. પછી બીજાય થયા. પછી રાત્રિએ મહારાજ ગામના પાદરમાં એક માળનો બુરજ હતો, ત્યાં આવીને ઉતર્યા. મહારાજનું કામ આવું, પછી બુરજની ચારે દિશામાં સંતો ભક્તો ઉતર્યા. પછી મહારાજે દરબારોને કહ્યું, આ જગ્યા જોઈને અમને ઘણી બધી પ્રસન્નતા થાય છે, માટે જ્યારે અમે અહીં આવીએ ને ત્યારે આ ઠેકાણે જ અમને ઉતારો આપજો, હા તો તમારે ગામ આવશું, તમારા દરબારગઢમાં ઉતારીશો જ નહીં,
બસ અહીંયા ઉતારો આપજો. ત્યારે દરબારો કહે, પ્રભુ જેમ તમારી મરજી, આપ જ્યારે પધારો ત્યારે આપનો ઉતારો અહીં ગોઠવી દેવું, અમે બધા આપના જ છીએ એમ જાણજો. એટલી વારમાં દરબારોએ ત્યાં જોઈતી બધી જ વસ્તુઓ પહોંચાડી દીધી, ગાદી તકી આઢોલી આગોદડો બધો ઉતારો ગોઠવી દીધો. અને ખુલ્લી જગ્યામાં ભગવાન સ્વામિનારાયણે સભા ભરી. એક સુંદર સિંહાસન હતું, એમાં મહાન સ્વરૂપ ધારીને ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થઈ ગયા. સંતોને કીધું વાજિંત્રો લાવો, એટલે વાજિંત્રો મગાવ્યા. સંગીત સાથે સંતો માંડ્યા કીર્તન ગાન કરવા. મહારાજ કરિયાણાના પાદરમાં બેઠા છે, સંતો કીર્તન ગાન કરે છે, વાજા વાગે છે, બધા દેવો પ્રેમ મગ્ન બની ગયા. ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા અને સંતોના કીર્તનમાં બધા ભેગા ભળી ગયા અને બધાએ કીર્તન સાંભળ્યા. સાંભળતા સાંભળતા બધા દેવતાઓ શરીરનું ભાન ભૂલી ગયા, કોઈને શરીરની શુદ્ધ બુદ્ધ ન રહી. પછી શ્રીહરિના દિવ્ય સ્વરૂપના હૌને દર્શન થયા. પછી મનુષ્ય રૂપ મટી ગયા મહારાજ, દિવ્ય તેજસ્વી અલૌકિક સ્વરૂપ બની ગયા. ખૂબ દર્શન થયા. પછી ભગવાને વળી દિવ્ય સ્વરૂપ લીન કર્યું, મનુષ્ય સ્વરૂપ દેખાડ્યું. ત્યારબાદ હવ ભાનમાં આવ્યા. કરિયાણાના લોકો ત્યાં મહારાજના દર્શને બહુ ઝાઝા ભેગા થઈ ગયા. શ્રીહરિની આ અલૌકિક રીત દેખીને બધા બહુ રાજી થઈ ગયા કે આવી રીત આપણે ક્યાંય ભાળી નહીં.
શ્રીહરિ કી રીત અલૌકિક જોઈ, શરણ ભય સબ પુરજન સોઈ.
શરણે થયા
હે અનિતિ તિન કો કીને ત્યાગા, નીતિ મે ભય સબ અનુરાગા.
અનિતિ તિન કો કીને ત્યાગા,
ત્યાગા
નીતિ મે ભય સબ અનુરાગા.
નીતિ મે ભય સબ
સ્વામિનારાયણ ભગવાનની એવી અદ્ભુત અલૌકિક રીત જોઈને ગામના બધા ભગવાનને શરણે થઈ ગયા. બધાએ અનિતિ છોડી દીધી, ધર્મ માંડ્યા પાળવા, નિયમ પાળવા માંડ્યા. બોલો, બધાએને ધર્મ નિયમ ભજન ભક્તિમાં પ્રેમ થઈ ગયો. આ પ્રગટ પરમાત્માનો પ્રતાપ હતો. એમ કીર્તન ભક્તિ કરતા બરાબર અડધી રાત ગઈ. પછી મહારાજે કહ્યું, અલે આ હવે બંધ કરો, આપણે સવારે અહીંથી નીકળવું છે, ને હવ હવ પોતપોતાને ઘેર જાઓ. પછી બધાએ કીર્તન ભક્તિ બંધ કરી, ગામ લોકો સર્વે ગયા. પછી ગામ ધણી દાહા ખાચર ભગવાનને પગે લાગીને માંડ્યા વિનંતી કરવા કે પ્રભુ, અમૃતનું પાન કરાવીને હવે ભણું ઝેર પાછોમાં, આપના વિનાના અમારા ઘર હવે અમને ઉજળ લાગશે, અહીં ગોઠશે નહીં કાંઈ. આપ જો નહીં નિવાસ કરીને રહેશો તો અમારું શું થાય, માટે કૃપા કરો તમે અહીંયા જ રોકાઈ જાઓ, તો જ અમને ઘરમાં સુખ શાંતિ રહેશે. અમારા ચિત્તની વૃત્તિ આપના સ્વરૂપમાં હવે ચોંટી ગઈ છે, તે હવે ક્યારેય છૂટશે નહીં. આપ જેમ કહેશો એમ અમે કરશું, આય રોકાવ, આવતીકાલે અમારી રસોઈ રાખો. મહારાજને દઈ આવી. મહારાજ કે સારું, કાલનો દીત રોઈએ, તમારી રસોઈ કરતા જઈએ. એમ એને આ પાડી. જ્યાં વાત પતી ત્યાં તો ભગવાન કરિયાણા પધાર્યા છે એવા સમાચાર દેહા ખાચરના ભાઈયાત મોકા ખાચરને મળ્યા. ખંભાળાથી મોકા ખાચર જલ્દી આવ્યા, મહારાજને પગે લાગ્યા અને ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરવા માંડ્યા કે અમારે ગામ વાંક્યા અને ખંભાળા પધારો. મહારાજ કે તમે તાણ કરશો નહીં, સૌની સંભાળ લઈશું, પણ હમણાં નહીં. હા, અત્યારે તો અમારે અમારા ગુરુ રામાનંદ સ્વામીના જે જે ગામ છે ને સત્સંગના, ત્યાં ત્યાં ફરવું છે. તો 1860ની સાલ છે, 1858માં રામાનંદ સ્વામી ધામમાં ગયા, હજી 2 વર્ષ થયા મહારાજ ગાદીએ બેઠા, હજી તો ગઢડા આવ્યા નથી સંપ્રદાયના ઇતિહાસ પ્રમાણે. હે કે અમારે તો અમારા ગુરુના ગામ છે ને બધે ત્યાં ફરવું છે, ત્યાં જવાની ઈચ્છા છે. આ ગામના આ દરબારના મનમાં રસોઈનો બહુ ભાવ છે, તે જોઈ અમારા દિલમાં દઈ આવી, તેથી આવતીકાલે એમની રસોઈ રાખી છે, તે એક દી રોકાશું. એ સાંભળીને દાહા ખાચર કે હે દયાળુ, તમે ભણું ભક્ત વસલ ખરા, આ ભક્તને કુરાજી કરતા નથી મને અનુભવવાનું. મહારાજ કે સારું, હવે બધા જાઓ ને અમને હોવા દો. પછી બધા ગયા એટલે મહારાજ પહોંચી ગયા, તે સૂર્યોદય સુધી હોઈ રહ્યા. મોડી રાતે સૂતેલા ને, દી ઉગી જવા દીધો, પછી જાગ્યા. સવારે ઉઠી કાળુભાર નદીમાં સ્નાન કર્યા, દાંતણ પાણી કર્યા. ગામના લોકો તથા સંતો મહારાજના દર્શન માટે આતુર હતા. પછી હવ દર્શન માટે આતુર હતા એટલે મહારાજે શું કર્યું, ઓલો ઘોડો ઓલો દઈ ગયો છે ને ઇન્દ્ર, એ દેવતાએ ઘોડો મંગાવ્યો અને ભક્તોએ એના ઉપર શણગારી દીધો ઘોડાને, સમજ્યા, શણગાર નાખી દીધો. પછી મહારાજે પણ પીતાંબર પહેરી, છાતી પર મોતીના હાર લટકાવી, બંને હાથમાં કડા ધારણ કર્યા, ખભા ઉપર લાલ રંગની છાલ નાખીને કમરે ઝરકશી પટકો બાંધ્યો, મસ્તક ઉપર સોનેરી પાક બાંધી, જોતા જ મનમાં વસી જાય એવી મહામનોહર મૂર્તિ બની. ભક્તોને ધ્યાન કરવા માટે શ્રીહરિ દેવતાએ ઘોડા ઉપર છલાંગ મારીને અસવાર થયા અને દેવ ઘોડાને પ્રથમ સીધી પાટીએ દોડાવ્યો. બાગડધમા 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 એ ફોગા ફટફટ થતા જાય અને મહારાજ શું ઘોડા ઉપર શોભે છે. પહેલાં સીધો દોડાવ્યો અને પછી નદીના કાંઠે બુરજની દક્ષિણ બાજુ ગોળ કુંડાળે નાખ્યો અને ફેરમાં એવો કુંડાળામ નાખ્યો, વાત જાવે દે. અશ્વારોહણ રૂપ શ્રીહરિનું ચરિત્ર જોવા સંતો ભક્તો તથા મીણબા વગેરે બહેનોના ઢગલા થઈ ગયા. એવો ઘોડો ખેલવે છે મહારાજ ગોળ 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 ગોળ. અને જ્યારે કોર ગામના ભાઈઓ ભાઈઓ દર્શન કરે છે, દેવતાઓ દુદુંબી નાદ વગાડવા માંડ્યા, આકાશમાં આવી પુષ્પના માંડ્યા ધોધ કરવા, ચંદનના વરસાદ કર્યા. કાળુભાર નદીથી દક્ષિણમાં અને બુરુજથી થોડું પશ્ચિમમાં આ સ્થળે શ્રીહરિએ 1.5 પહોર અશ્વ ફેરવ્યો, એટલે 4.5 કલાક ગોળું ગોળ ગોળ ફેર્યું. બોલો, આધારાનંદ સ્વામીએ જ્યારે શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ લખ્યો ત્યારે એમ લખ્યું કે આજ 60 વર્ષે પણ એના પડેલા ચિહ્નો હજી થોડા વર્તુળ આકારે દેખાય છે ન્યા કરિયાણા. બહુ ફેરવાને એટલે આમ ખાડો થઈ ગયો, એ કે હજી દેખાય 60 વર્ષે. બોલો, સ્વામીએ જોયેલું. પછી મહારાજે અશ્વ ઉપરથી ઉતરી સ્નાન કર્યું, પછી પૂજા કરી લ્યો અને રસોઈ તૈયાર થતાં વાત્ય ગાત્ય દરબારમાં સંતો ભક્તો સાથે જમવા પધાર્યા. અતિ ભાવથી તમામ વસ્તુ ભગવાન જેમાં દરબારમને ઘરે જલપાન કરી થાળ પ્રસાદી દાહા ખાચરને મીણબાને આપી. પછી મહારાજે અતિ હેતથી સૌ સંતો ભક્તોને પોતાને હાથે જમાડ્યા ભગવાને પોતે. પછી દરબારોએ શ્રીહરિ તથા સંતોનું પૂજન કર્યું, પહેરામણી કરી. પણ મહારાજે ત્યાં થોડીક અલૌકિક લીલા એવી કરી કે દાહા ખાચરે મહારાજને પ્યારામણી જેટલી કરીને એથી બમણી પ્યારામણી મહારાજે દરબારને પાછી આપી. આ તો ભગવાન છે. પછી મહારાજે ચાલવાની તૈયારી કરી. તે સમયે મહારાજની મૂર્તિના દર્શન કરીને સૌ ભક્તજનો અતિ આમ ખેહાઈ ગયા અને બધાને બહુ ભગવાનમાં હેત થયું અને બધા ગદગદ કંઠે થઈ ગયા. નદીના કાંઠા સુધી શ્રીહરિને હવ વળાવવા ગયા. સૌના અહીંયામાં આનંદ હમાતો નહોતો. શ્રીહરિએ પણ એથી હેત દેખાડી એમને પાછા વળવા કહ્યું. જ્યારે મહારાજે ફરી પાછા વળવાનું કહ્યું તોય પાછા વળ્યા નહીં અને હવ રડતા રહ્યા, ત્યારે મહારાજે કહ્યું, પાછા વળો, અમે કરિયાણા ફરીવાર પધારીશું. તે ફરીવાર આવવાનો કોલ મળ્યો પછી કરિયાણાવાળા મીણબા વગેરે પાછા વળ્યા. આમ સંતો સહિત શ્રીહરિ કરિયાણાથી વિદાય થયા છે. આ બાજુ મીણબાઈના મનમાં વિચાર થયો કે મારો વાલો અહીં પધાર્યા, અમને દર્શન દીધા, અમારી સેવા અંગીકાર કરી, હવે મારે મારા હગાવાલા અને ગામના બીજા જે કોઈ ધાર્મિક સજ્જન સારા મુમુક્ષુ હોય એને ભગવાન અને સંતોનો મહિમા નાખી અને એમને પ્રગટ ભગવાનની પ્રગટ સંતની ઓળખાણ કરાવી. સગાવાલા પોતાના જે અંગી તેને કરવા ધાર્યા સતસંગી, એ જી મહિમાવાળા મીણબા મનમાં કરે વિચાર, આવા પ્રગટ પુરુષોત્તમ આ ધરામાં આવ્યા પહેલી વાર. ઓળખાણ તેની કરાવું સર્વ જીવોને આજ, મોટા ભાગે એના જાણવા જે ઓળખે મહારાજ. કોણ ઓળખે મનુષ્ય રૂપમાં? હે, હમણે તેજની કિરણો નીકળતી હોય ને દિવ્ય અલૌકિક સ્વરૂપ હોય તો હો ને ઓળખાઈ જાય, પણ માણા જેવા માણા એને ભગવાન ઓળખવા એ તો કામ અઘરું છે. મીણબાઈને એમ છું કે મારે ઓળખાવા છે. સત્સંગ પ્રચારક મીણબા કરે છે પરોપકાર, હરિસંત ઓળખાવીને કરે છે જીવ ઉદ્ધાર. પછી હરિનો સત્સંગ ઓળખાવે છે. આમ મીણબાએ વાતો કરી કરી ગામની અનેક બાઈઓને હરિભગત બનાવી દીધી. કાળુ મકવાણાને પણ મીણબાએ સત્સંગ કરાવ્યો અને બહાર ગામમાં રહેતા સગા સંબંધીઓને પણ ભગવાન ઓળખાવ્યા છે. ભગવાનનો મહિમા સમજાવીને હૃદયમાં ડટ કરી દીધો, સત્સંગી કરી મૂક્યા. હા, જો વાંક્યાના મોકા ખાચરને મીણબાએ સત્સંગ કરાવ્યો, ખંભાળાના માણસિયા ખાચરને કરાવ્યો, કોટડાના દરબાર પીઠાવાળાને મીણબાએ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવ્યો, અને કોટડાના વણિક હતા પ્રેમબાઈ ને પૂતળીબાઈ એને પણ પ્રગટ ભગવાનનો હજડ નિશ્ચય કરાવ્યો મીણબાઈ, ગુંદાળાના મૂળું ખાચરને ભગવાન ઓળખાવ્યા વગેરે વગેરે સર્વને મીણબાઈએ ખૂબ સત્સંગ કરાવ્યો અને ભક્તિને રંગે મહિમામાં તરબોળ કર્યા છે. આવા મીણબાને લાખો લાખો વંદન છે. આપણામાં પણ એવા ગુણ આવે એ જ ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરી અહીંયા કથાને હું વિરામ આપું છું. ભાવથી બધાને જય સ્વામિનારાયણ.
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુ નામી. I'm not.